जुष्टो मुक्त गणेर निजाक्षर पदे दिव्याकृति सादरम यो भक्तो प्रगति बभु अदयया धर्माजन श्रेयसे अत्रोन्मूलयितुं त्वधर्ममवीतुं साधुश्च धर्मं शुभम् ध्यायेतं हरिमीश्वरेश्वरमहं सद्बुद्धिदं सर्वदा ॐ श्रीपूर्णपुरुषोत्तम नारायणाय नमो नमः अक्षरधामाधिपतये राजाधिराजाय नमो नमः परात्पराय सर्वावतारिणे श्रीहरिये सहजानंद स्वामिने स्वामीनारायणाय नमो नमः ज्ञानानंद एकस्वरूप श्रीहरिकृष्ण महाराजाय नमो नमः सदानंदायिने आनंदगणमूर्तये श्री सहजानंद स्वामिने नमो नमः कठिन तपकारिणे एकाकी वनवासिने कंद फूल फलासिने बाल मुनय नीलकंठ वर्णि राजाय नमो नमः साधु सेवा परायणाय सरजुदासाय नमो नमः बाल रूपाय कोमलांगाय अति सुंदराय श्री घनश्याम महाराजाय नमः अखंड हरि रूप निमग्नाय उभय देशाचार्य उपरि महासमर्थाय श्री गोपालानंद मुनये नमो नमः हरिगुरु तुल्याय मुक्तानंद मुनये सर्वपरिनिष्ठावते गुणातीतानंद स्वामिने पंडित प्रवर नित्यानंद मुनये कविवर ब्रह्मानंद मुनये दासमूर्ति सुखानंद मुनये त्यागमूर्ति कृपानंद मुनये सिद्धमूर्ति शतानंद स्वामिने ओम स्वरूपानंद स्वामिने परम स्नेहि सच्चिदानंद स्वामिने शिवकमूर्ति सिद्धानंद मुनये समाधिनिष्ठ व्यापकानंद स्वामिने विद्वद्वरीय योगानंद स्वामिने बुद्धिमता वरिष्ठ श्री चैतन्यानंद स्वामिने व्यवहार कुशल आनंदानंद मुनये सदगुरु श्री भाई रामदास स्वामी ने नमो नमः निष्कुलानंद स्वामी ने प्रेमानंद स्वामी ने भायत्मानंद स्वामी ने इत्यादि सर्वनंद सद्यो नमो नमः मम गुरु श्री राधा रमण स्वामी चरण कमलेभ्यो नमो नमः सर्वधामस्त सर्वमुक्तेभ्य प्रकट साधु हरि भक्तेभ्यो नमो नमः
वाला भक्तो श्री स्वामीनारायण मंदिर कुंडल धाम द्वारा आयोजित આજની રવિ સભા એમાં આપ સૌ કોઈનું સ્વાગત છે. સમત 2070 ભાદરવા સુદ છઠ છે. આજે તારીખ 31/8/2014 ને રવિવાર. સદગુરુ શ્રી સતાનંદ સ્વામી કૃત શિક્ષાપત્રી ભાષ્ય. વાલા ભક્તો, આપણે 64મો શ્લોક આવ્યા છીએ. કાર્યાસ્તસ્ય કથા વાર્તા શ્રવ્યાશ્ચ પરમાદરાત વાદિત્ર સહિતમ કાર્યમ કૃષ્ણ કીર્તન મુત્સવે. અને તે શ્રીકૃષ્ણની જે કથા વાર્તા તે પરમ આદર થકી કરવી અને સાંભળવી આદર થકી, અને ઉત્સવને દિવસે તો વાજિંત્ર સહિત શ્રીકૃષ્ણના કીર્તન કરવા. કથા તો કરવી જ, ઉપરથી કીર્તન ભક્તિ કરવી. મુક્તાનંદ સ્વામીએ શિક્ષાપત્રી ભાષામાં આ રીતે લખ્યું.
કલિમલ હરન શ્રી કૃષ્ણ કી સુન્ની કથા કરી પ્યાર.
કલિમલ હરન શ્રી કૃષ્ણ કી સુન્ની કથા કરી પ્યાર.
કલિમલ હરન શ્રી કૃષ્ણ કી સુન્ની કથા કરી પ્યાર.
કલિમલ હરન શ્રી કૃષ્ણ કી સુન્ની કથા કરી પ્યાર.
કૃષ્ણ કે કીર્તિ અતિ સુખદ.
કૃષ્ણ કે કીર્તિ અતિ સુખદ.
ભાઈ કૃષ્ણ કે કીર્તિ અતિ સુખદ.
કૃષ્ણ કે કીર્તિ અતિ સુખદ.
ગાવની વારંવાર,
ગાવની વારંવાર.
હાજી રે હા, ગાવની વારંવાર,
ગાવની વારંવાર.
કલિમલ હરન શ્રી કૃષ્ણ કી સુન્ની કથા કરી પ્યાર.
કલિમલ હરન શ્રી કૃષ્ણ કી સુન્ની કથા કરી પ્યાર.
गावनिवारं वा
गावनिवारं वा।
भगवान श्री कृष्ण नी कथा केवी कथा भाई कलिमल हरण कलियुग ना बधाई दोषो ने हरी लेवी सुन्नी खरी प्यार बहु प्रेम थी सांभळवी खरेखर आपणे नसीबदार रोज प्रेम थी भगवत कथा सांभळीए छीए सांभळवा मळे छे आपणे सांभळवामां श्रद्धा छे માટે ભાગ્યશાળી નથી બધાય થી આવું થતું ઘણાયના મનમાં એમ થાય છે ભક્તિ કરીએ ને કથા કરીએ ને સેવા કરીએ ને મંદિરમાં રહીએ ને સાધુ ભેળા ફરીએ ને સમર્પિત થઈએ નહીં મેળ આવતો આપણો મેળ આવી ગયો માટે આપણો જીવ ફાવી ગયો કૃષ્ણ કી કીર્તિ અતિ સુખદ એમાં સાધુ બહુ ફાવી ગયા ભગવાનને ખોળે બે ગયા આખો દી ભગવાનને સંતો ભક્તો આખો દી કોઈ માથાકૂટ નહીં સંસારની વ્યવહારનો યોગ નહીં માયાનો યોગ નહીં કેટલા ભાગ અરે યોગ જ મોટો રોગ છે મહારાજે ચોખ્ખું કહી દીધું એ પદાર્થનો યોગ જ એવો છે આપણને ભગવાને એના યોગથી અલગ રાખ્યા તો કેટલા મોટા નસીબ જાગ્યા અને હવે જો હરિમાં ન લાગ્યા તો મોટા ભોગ જાગ્યા કૃષ્ણ કી કીર્તિ અતિ સુખદ સાંભળો ભગવાનની કીર્તિ સાંભળવી એ અતિ સુખદ સુખમ દદાતી ઇતિ સુખદ અતિ સુખ દેનારી સુખ દેનારી એમ નહીં અતિ સુખ દેનારી હા અને આવે છો ખોટું નહીં સુખ આવે છે અતિ સુખ આવે છે અરે આવું સુખ ખાવામાં કે વિષયમાં બીજે ત્રીજે નહીં અરે દુનિયાભરની સંપત્તિ મળી જાય આપણી ચારેકોરથી વાહ વાહ થતી હોય બોલ બાલા બોલતી હોય તો પણ બેઠા બેઠા ભગવાનની કીર્તિ સાંભળીએ અને જે ઠરાય એ વાત જુદી ખાખરાની ખીલકોડી આંબાના રસમાં શું જાણે આ જેણે માણ્યો હોય રસ હા એને ખબર પડે કે આ વસ્તુ કેવી મસ્ત મજાની છે ભારતીય 88,000 ઋષિ મુનિઓ નૈમિક શરણ ક્ષેત્રમાં હે કથા સાંભળવા બેહી ગયા હોય ને સુત પુરાણી કથા કરતા હોય અને મારા ભાઈ મહિનાઓના મહિના સુધી એ સત્ર ચાલતો હોય અને એ સાધુડાઓ ઋષિ મુનિઓ જે મોજ માણતા હોય એ મોજ હવે ભલા માણસો આ જગતના સુખમાં મોટા થયા હોય ને દોડ દોડ કરતા હોય એને હોય અને જેટલો દોડવો એટલો જીવ દોડે છેલ્લે ચાર નાળીએ રજ ઠાંઠડીએ બાંધવાના છે શાંતિ રાખવી હોય તો રાખ નહી તો દોડી દોડીને મરી જા કોણ તને નાખે સરકસના ઘોડાની જેમ દોડવા જન્મો છો પછી અમે કરીએ હું કલિમલ હરણ શ્રી કૃષ્ણ કી સુન્ની કથા કરી પ્યાર મુક્તાનંદ સ્વામીની કલમ મીઠી બહુ કલિમલ હરણ શ્રી કૃષ્ણ કી સુન્ની કથા કરી પ્યાર સ્વામી એમ થાય બહુ મીઠા હતા બહુ વિવેકી બહુ ડાયા બહુ નિર્માની બહુ ગુણિયલ બહુ રૂપાળા અને બહુ હેતાળા મુક્તાનંદ સ્વામીની વાત આવે ને એટલે આપણું માથું નમી જાય એના શબ્દો કલિમલ હરણ શ્રી કૃષ્ણ કી સુન્ની કથા કરી પ્યાર પરાયણ પરાયણ નહીં સાંભળવાની ભાઈ સાંભળવી તો પ્રેમથી સાંભળવી ઉત્સાહથી સાંભળવી હા કેમ જે અતિ સુખદ છે અને પાછું કીધું વક્તાઓને માટે કે ગાવની વારંવાર જે વક્તા ફક્તા હોય ને એને વારે વારે ગા ગા કરવી આની આ કથા શું કરવું ગા ગા કરવી એટલે જો ભાઈ આપણે તો ગાયા કરીએ વરહો થઈ ગયા હારા ત્રણ દહક આવી ગયા ગાતા ગાતા આનંદ જ આવે છે ભગવાન ગવાડે છે એટલે ગવાય છે તેથી નહીં ગવાડે તેથી નહીં ગવાય નાથની કૃપા વાલા ભક્તો આ શ્લોકમાં ત્રણ આજ્ઞા છે કેટલી એક ભગવાનની કથા વાર્તા પરમ આદર થકી કરવી, બીજી પરમ આદર થકી એ કથા સાંભળવી, ત્રીજી આજ્ઞા ઉત્સવના દિવસે વાજિંત્ર સાથે કીર્તન ગાન કરવું, એક બે ને ત્રણ. અને આ જે આજ્ઞા છે ને એવરી ડે ની આજ્ઞા છે. હા, હવે કીર્તન તો રોજે વાજિંત્રમ ગાવા જોઈએ, પણ રોજ નો અનુકૂળતા આવે તો એકાદશી આદિક ઉત્સવને દિવસે તો અવશ્ય ઢોલકા બોલકા બભરાઈથી ઉતારવા, ધડીબડી ખંખેરવી, ઢીલા પડી ગયા ટાઈટ કરવા અને ધબધબાવીને ભજન કીર્તન કરવું. જુસો રે ને, એના બી ઘણા ફાયદા છે. અને ફાયદા ન હોત તો નનસંતો એ બધો સામાન લઈને તેદી હાલીને વજન ઉપાડીને વાજિંત્રનો ગામો ગામ શું કામ ફરતા હોત. જે ધરમપુર ગયા તે વાણમાં નાખ્યા તંબુરાન ઢોલકાન મુદંગ ને, હા ઠેઠ ન્યા લઈ ગયા તા. મેં કીધું હાલીને જવાનું, બધું ઉપાડવાનું, અમારા આવડા અને જો આ બધા ઉપાડવા નથી આવે ને તો ખબર પડે. એટલે ઉપાડતા રહો તબલાન, ઉપાડતા રહો બેન્જન, ઉપાડતા રહો કેશ્યોન, હાલ 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 બધું ભરાવ ખંભામાં ડફલી બફલી. તો તરત કે આ ડફલી ન લેવી તો કેટલું ઉપાડવું, ડેબા ઉપર ડામચ્યો થાય. જે ગામમાંથી નીકળે એ ગામના દાંત કાઢે. ખાનલીલા મથુરભાઈ કહેતા કે વિરસદવાળા જ્ઞાન સ્વામીની સાથે અમે ગામડા ફરવા જતા ને સ્વામી, તે બધા પોટલા ઉપાડતા, જે ગામના લોકો હહે અને અમને કે ક્યારે ખેલ છે તમારો, અલ નોય ભવાઈ આવ્યો હોય આ તો ડામચો લાયા તે એવું લાગ્યું ખેલ કરવાનો, એવું બોલે લાગે એવું. પણ હવે તો યુગ ફરી ગયો ભાઈ, ગાડીઓ થઈ ગઈ, બધું માલકર મૂકી દે ને મહાત્મા આમ ટેકે બે ગાડીમાં, હા જપ કરે જરીક પણ દેહ ને કારહો નહીં, રોદો આવે થોડોક તારે એમ થાય કેમ એ ભાઈ હવે હાલીને જવાનું મટી ગયું એમ કોને, નહીતર કેડ્યું રહી જતા બધું ઉપાડીને. ત્યાં જઈને ભજન કીર્તન કરે કે લાંબા થઈને હોઈ જાત ક્યાંથી ક્યાં, અને એમાં ભાલની ભૂમિ હોય ને વરસાદ થયો હોય ને ગારો કે મારું કામ ને ચીકણી માટી તે કેવી, તો પુસ્તક હાંધવાની લઈ ન બનાવી પડે, ભાલની માટી થોડીક લઈ લો ને હાંધી વાળો વતનામૃત આવી ચીકણી. ગુંદર નો બાપ જો ને, હવે એમાં લોચા લાપસી ઉપાડીને જવાનું અને એમાં હવારમાં લોટો લઈને વરસતા મેં ચીકણી માટીમાં આમ જરાક આગળ જવાનું, ચપલા પાછા ન આવે, માટી ગરી જાય ગોચા ચડે નહીં, પછી ક્યાં ન્યા જવું. એ તો અનુભવી ને ખબર પડે. આ આજકાલના સાધુ ને છોકરાઓને ખબર જ ક્યાં છે કે ઈ મહોત્સવ કેવો હોય. હવે તો હકિયા થઈ ગયા, હો ભલે નું રૂમ નાની પણ ચારે કોઈથી સુખ વાળી, હા બધી સગવડતા અંદર, મુજારો બિલકુલ નહીં. ગામડા ફરવાના વાજિંત્ર હારે લઈને કેમ જે ભગવાનની આજ્ઞા છે ઉત્સવને દિવસે વાજા વગાડીને કીર્તન કરવા, ધબધબાટી બોલાવવી. આજ્ઞા કેટલી શ્લોકમાં, કથા સાંભળવી, કથા કરવી અને વાજા વગાડીને ઉત્સવને દી કીર્તન ગાન કરવું. હવે આપણે શ્લોકની વ્યાખ્યા કરી લઈ. જુઓ તમે બધા શબ્દો સાંભળ્યા છે, કથા વાર્તા ગોષ્ઠી પ્રશ્નોત્તરી સત્સંગ પાઠ, આ બધા શબ્દો તો છે આમ બધા એક અર્થ જેવા લાગે, પણ દરેક શબ્દમાં થોડો થોડો ફેરફાર છે. હાલો શું ફેરફાર છે ભાઈ? કથા કોને કહેવાય? તો કે છે એક વક્તા બની ગ્રંથ વાંચે, બાકીના બધા સાંભળે. આને કહેવાય કથા. પાઠ તો કે પોતે એકલો વાંચે, ગ્રંથને વાંચે એને પાઠ કહેવાય, કે વર્તાવતનો પાઠ કર્યો, બરાબર. વાર્તા કોને કહેવાય? તો કે ભગવાન સંબંધી વાત કરવી વગર ગ્રંથે ભાષણ આપવું અને બધા સાંભળે વાતો કરે મોટા સંતો. ત્યાં કઈ પુસ્તક વાંચતા ન હોય, બસ સ્વામી આવીને બેહે, હરિભગત બેહે એટલે સ્વામી વાતો ઉપાડે. આને કહેવાય વાર્તા. ગોષ્ઠી કોને કહેવાય કે એક થી વધારે ભેળાથી અરસ્પર ચર્ચા કરે, બધા બોલે, ઊંડાણપૂર્વક ની વાતને વિચારે, એનું નામ ગોષ્ઠી. હા, પ્રશ્નોત્તરી કોને કહેવાય કે કોઈ જ્ઞાની મોટા પુરુષ મળી જાય તો જિજ્ઞાસાથી મુમુક્ષુ એને પ્રશ્ન પૂછે, મોટા પુરુષ ઉત્તર કરે, બધા સમાધાન કરે, આને કહેવાય પ્રશ્નોત્તરી. અને ખબર છે તમને શાસ્ત્રાર્થ કોને કહેવાય? હા, મહામા પંડિતો ભેગા થાય બાયું સડાવે, એક કે ભગવાન નિરાકાર છે, બીજા કે સાકાર છે, પછી ફફડાટી બોલાવે, એનું નામ શાસ્ત્રાર્થ કહેવાય. હવે સત્સંગ કોને કહેવાય? તો કે ભગવાનના જે સાધુ સંતો હોય, મોટા પુરુષ હોય, એના દર્શન કરવા, એનું પ્રવચન સાંભળવું, એની કથા સાંભળવી, એની સેવા કરવી, એની પાસે વાસ કરવો, એની સાથે ગામડા ફરવું, અમથે અમથું હામું જોઈ રહેવું, આનું નામ સત્સંગ. સત્સંગ. સતાનંદ સ્વામી એવું કહ્યું કે નામ સંકીર્તનાંતરમ તસ્ય શ્રીકૃષ્ણસ્ય સંબંધિન્યો વાર્તા પ્રાકૃત ભાષાયા સોપપત્તિકમ ગુણવર્ણનમ કર્તવ્ય ઇત્યર્થ. મતલબ કે તે શ્રીકૃષ્ણ ભગવાન સંબંધી વાર્તા પ્રાકૃત લોક ભાષામાં યુક્તિઓ આપી આપીને કરવી, ભગવાનના ગુણોનું વર્ણન કરવું, આને વાર્તા કહેવાય. હવે મહત્વની વાત આ શ્લોકમાં જે છે તે ઉપસાવીને આપણી નજર સામે મૂકે છે. આદરાત, આદરાત, આદરાત નહીં કિંતુ પરમાદરાત લખ્યું છે. આદરથી સાંભળવી અને પરમાદરથી સાંભળવી એમાં ઘણો ફેર પડી જાય. શ્લોકમાં શું છે? પરમાદરાત, આદરથી સાંભળવી નથી, પરમાદરથી સાંભળવાનું કીધું. પરમાદરાત તાહા શ્રવ્યા ભગવત કથા શ્રવણ કીર્તના દેર મોક્ષ હેતુત્વાત. તો તમે કહેશો કે આટલું બધું વજન કેમ આપ્યું? કથા સાંભળવી એમ કીધું હોત તોય ચાલત, આદર થકી સાંભળવી એમ કીધું હોત તો ઓર વજન આવી જાત તોય ચાલત, પરમ આદર થકીને સાંભળવી આટલું બધું કથા સાંભળવા માટે વજન કેમ? ત્યારે કહી દીધું ભગવાનની કથા અને ભગવાનના કીર્તન વગેરે જે છે ને એ જ જીવના કલ્યાણનો હેતુ છે. હા, એમાંથી જ આત્માનું કલ્યાણ થાય છે, માટે આટલો વજન દીધો, નહીતર કોઈ વજન દેવા નવરું છે યાર. પરમાદરાત, એની અંદરથી એવો પણ ભાવ નીકળે છે કે વેસ્ટ ન કરવી, કથા સાંભળવી, કથા કરવી, કીર્તન ગાવા, ઢોલકા વગાડવા, એમાં વેસ્ટ ન કરવી. વેટ, પરાયણ પરાયણ બેરે બેરે કરવું ને, એને વેટ કરી કહેવાય. ઉદાસી મને કરવું, ગમતું ન હોય ને કરવું, કોકની આજ્ઞાથી કરવું, બીહી આવે ને કરવું, બીકે કરવું કે નહીં કથા કીર્તનમાં જાય તો વળી ઠપકો આવશે, હાલો હાલો, આવું બધું નહીં યાર, પરમ આદરથી કરવાનું. આપણે મોટા ભાગના તો જાજી ભક્તિ ભયથી કરીશ, નિયમ પણ ભયથી પાળીએ છીએ. વગર ભયે નિજ ઉત્સાહે પોતાના હૃદયની સ્ફૂર્ણાથી જે થાય ને એ વાત જુદી ભાઈ. એમ કથા વાર્તા ને કીર્તન રોજે કરવા. હે, હાંજ હવાર જયારે ટાઈમ મળે ત્યારે બેસી જાઉં, લાભ લેવો, આવો અવસર પછી આવવાનો નથી. હા, જ મોકો છે મેરે ભાઈ, આવા મોકા વારે વારે જિંદગીમાં આવતા નથી ને, આમથી આવી જિંદગી જ ક્યાં આવે એમ છે. મોંઘો મનુષ્ય દેહ ફરી ફરી નહીં મળે વારંવાર કે ભાઈ તું ભજી લે ને કિરદાર, કે ભાઈ તું ભજી લે ને કિરદાર. જૂઠી છે માયા ને જૂઠી છે કાયા, જૂઠો કુટુંબ
ભરથરી, રાજા ગોપી
संसार हे भाई तू भजी लेने किरदार रे
भाई तू भजी लेने किरदार
हे भाई तू साचू कहूं छूछता नहीं मानो तो साचू कहूं छूछता
नहीं मानो तो
खाशो जमनो मान ए भाई तमे खाशो जमनो मान ए भाई तो ભારતીય સાધુ સંતો કવિઓની ભક્તોની આપણા ઉપર કરુણા તો જો આમ હાથ જોડે એ ભાઈ તું એ આમ કર ગરજ જાણે અને હું આપણી ગરજ પડી હતી ભાઈ તું ભજી લેને કિરદાર
હે ભાઈ તું ભજી લેને કિરદાર
હે ભાઈ તું ભજી લેને ઘણા સત્સંગી હોય છે સાધુ હોય છે પણ હરામ કથા વાર્તામાં જરાય રૂચિ હોય તો કયા ભવના એના પાપ પ્રગટ થયા છે ખબર નહીં કથા ગમે જ નહીં ને અમે નડિયાદમાં રહેતા હતા એક સ્વામી આવ્યા હતા મને કે તમે અહીંયા કથા બહુ કરી કરો મેં કેમ હું થયું મને કથા ન ગમે મેં શું થાય મને કે કીડીઓ ચડે હા મેં કીધું હદ કરીને ક્યાંય હા હા પહેરા ભગવા જગતને ઠગવા કફની પહેરી શા કામને કમળાપતિને ભજ્યા નહીં તો જિંદગી શા કામને હા એક ભગત કહેતો હતો મારે સેવાનું કથા નહીં ગમે કીર્તન ભજન મને નો ભાવે કામ બતાવો કામ નથી અરે એમ ન હોય મને કે આખું ફળિયું ખોદી નાખું મેં શું કરવા મને કે સેવા થાય મેં કીધું માન હરખું બેઠું છે તું હેઠું બે મેં કીધું કોકને બેઠેલા ને બેહવા દે આવા સેવાના અંગવાળા સોટા કાઢ નાખે સારી વાત છે સેવાનું અંગ છે તો પણ થોડું ઘણું કથા વાર્તા કીર્તન ભજનનું અંગ પાડવું શ્રીજી મહારાજની એવી રૂચિ છે એટલે કહું છું મારા ઘરની વાત નથી આ શ્લોક સાંભળી રહ્યો ને ત્યાં તમને એમ થઈ જાય કે હવે તો કથા સાંભળવી એવી આમાં જોરદાર વાતો કરી સતાનંદ સ્વામી અને બધા ચિંતકોએ પરમ આદરાત કા સમજો નહીં પરમ આદરાત પરમને આદર બે ભેગા કર્યા આપણે એકને તો ગાંઠી નહીં તો આ ત્રણેયમાં ઉડાડીને વૈયા જાય કથા સાંભળવી આદર થી કઈ સાંભળવી પરમ આદર થી કઈ સાંભળવી તો કે નથી સાંભળવી લેવા આ દાંડને કરવું હું હે હવે આનું કરવું માણાને ભગવાનમાં રસ જ નથી હવે ભગવાનની કથામાં રસ ક્યાંથી હોય એક ભાઈ હતો કોઈ દી કથામાં બેહે નહીં વહેલો દર્શને આવે હા દર્શન આવે પાકો એનો નિયમ પાકો આમ બિચારો ભાવના વાળો પણ ધંધા પાણી એ ટાઈપના ને તે કોઈ દી કથામાં બેવાનો ગાળો ને નમતો એને રૂચિ નહીં એના ખેતરમાં રાઈ થઈ તે એક દી મને કે તમે સાધુ રાઈ ખાવ મેં કીધું મેથી ખાઈ રાઈ ખાઈ બધું ખાઈ એમ મને કે રાઈ ખાવ મેં દા તો કે હું રાઈ લેતો લેતો હોય ને ભાઈ રાઈ લાવ્યો પણ એને એ નહીં ખબર કે સાધુ હું ખાય કોઈ દી એવો કોન્ટેક નહીં માટે કથા વાર્તા સાંભળવા બેહવું તો કંઈક જ્ઞાન થાય હવે ભગવાન સ્વામિનારાયણે આ કથા સાંભળવાની વાત લખી આ શ્લોકમાં કથા કરવી સાંભળવી કીર્તન કરવા એનું કારણ હું એનો હેતુ હું એના શાસ્ત્રીય પ્રમાણો હું એ બધી વાત આપણે લઈએ છીએ વન બાય વન ભાગવતજીમાં લખ્યું છે શૃણવંતિ ગાયંતિ ગુણંત્ય ભિક્ષણસ સ્મરંતિ નંદતિ તવેહિતમ જનાઃ ત એવ પશ્યંત્ય ચિરેણ તાવકમ ભવ પ્રવાહોપમરમ પદાંબુજમ અર્થાત જે ભક્તજનો વારંવાર ભગવાનના શ્રી હરિના
સ્તુતિ કરે છે એટલે પ્રભુને કહે છે કે આપના ચરિત્રનું શ્રવણ કરે છે, ગાન કરે છે, કીર્તન કરે છે, સ્મરણ કરીને આનંદિત થયા કરે છે. બસ એ જ માણસ તત્કાળ તમને પામે છે. બોલો. હા, તે જ જન્મ મૃત્યુ રૂપ પ્રવાહને અટકાવી દે એવા આપના ચરણકમળના દર્શનને તત્કાળ પામે છે. આપના ચરણકમળના દર્શન, આપના દર્શન એને જ થાય છે. અને આપના દર્શન એટલે કેવા? જન્મ મરણને અટકાવી દે એવા, મોક્ષ કરી નાખે એવા. એટલે હવે હું કેવું છું તમારે, હવે કથા વાર્તા સાંભળવી છે કે નથી સાંભળવી? ભાગવતજી લખ્યું છે એવડો એ જ તમને પામે છે કે જે કથા કીર્તન સ્મરણ કર્યા કરે એમાં જ આનંદિત થયા કરે. ગુણાતીતાનંદ સ્વામી તો એવું જાડું કહેતા, કથા વાર્તા સાંભળે તો રોડા ગુણ આવે, સત્સંગમાં જાણપણું આવે, સત્સંગની ડરતા થાય, સર્વ દોષ રહિત થઈ જવાય, એ બ્રહ્મરૂપ થઈ જવાય. માટે કથાને સત્સંગનો પાયો કયો છે? એટલે આવ કથા સાંભળજો. આવું ગુણાતીતાનંદ સ્વામી બુલંદ અવાજે કહેતા અને જૂનાગઢનો સભા મંડપ ભરાઈ જતો. બહુ કથા વાર્તાના ડોહા રશિયા હતા. આખો જૂનાગઢ દેશ કથા વાર્તાથી સિંચો ને એવો બળિયો કર્યો અને ન્યાથી એવો પાક ઉતર્યો ને અક્ષરધામમાં પધાર્યો તે ઢગલા થઈ ગયા ધામમાં મુક્તના ગુણાતીતાનંદ સ્વામીની કથાના પ્રતાપે. અને ઘણી જગ્યાએ તો કોઈએ કથા કરી જ નહીં, તે ખેતર ટોરાઈ ગયા. ભગવાન કે આ દેશમાંથી કેમ કોઈ મુગતડા આવતા નથી? હવે ત્યાં કોઈ ભગતડા કથા સાંભળતા નથી, ક્યાંથી મુગતડા પાકે ને આવે કહોજે. હો, ગુણાતીતાનંદ સ્વામીએ તો જૂનાગઢમાંથી બહુ પાક લીધો. હા, અટાણ્યા કુંડળમાંથી પાક લેવાનું ટાણું છે. હો, જોજો પાક લેવાનું છે, થાક લેતા નહીં. રાજ્ય કથા સાંભળજો. કેટલાય જીવાત્માઓ કથા વાર્તાને સાંભળીને સત્સંગમાં આવ્યા છે. આવ્યા છે કે નહીં? આપણે બધા એમ જ આવ્યા છીએ ને, અને મહામુક્ત સુધી પહોંચ્યા છે, આમ જ પહોંચ્યા છે ને. ભાગવતમાં વળી કીધું છે, શૃણવન ગુણન સંસ્મરયન ચિંતયન નામાની રૂપાણી ચ મંગલાનિ તે ક્રિયાસુ યસ્ત્વચરણારવિંદયો રાવિષ્ટ ચિત્તો ન ભવાય કલ્પતે. અર્થ, હે કૃષ્ણ, આપના મંગલમય નામોનું અને રૂપોનું શ્રવણ કીર્તન સ્મરણ અને ધ્યાન કરે છે તથા આપના ચરણકમળમાં ચિત્તને સ્થિર કરે છે અર્થાત જોડી દે છે, તે મનુષ્યને ફરીવાર જન્મ મરણ રૂપ સંસારના ચક્રમાં આવવું પડતું નથી. માટે કથા કરવી, સાંભળવી સાંભળવી આદરથી, પરમ આદરથી. બોલો, આવો લાભ છે આમાં. હવે લાભે લાલો લોટો હું કેમ, હું કામનો લોટે? તો પછી જાગર કથા કીર્તન નહીં, સંત નહીં મિજમાન. જાગર કથા કીર્તન નહીં, સંત નહીં મિજમાન. જાગર કથા કીર્તન નહીં, સંત નહીં મિજમાન.
જાગર કથા કીર્તન નહીં, સંત નહીં મિજમાન.
જમડા ઢેરા દેવે
તાઘર, જમડા ઢેરા દેવે
તાઘર, જમડા ઢેરા દેવે
તાઘર, જમડા ઢેરા દેવે.
સાંજ પડે સ્મશાન,
સાંજ પડે સ્મશાન.
હાજર હા, સાંજ પડે સ્મશાન,
સાંજ પડે સ્મશાન.
સમજી ગયા ને? એ જેના ઘરમાં કથા કીર્તન ભજન આરતી ઘર સભા વગેરે નથી થતું, અને જેના ઘરમાં સંત મહેમાન ન હોય, હગાવાલા બીજા ત્રીજા આવીને સૂર્યમાં સોળીને ઉયા જાય, પણ જેને આંગણે સાધુ કોઈ દી આવ્યા ન હોય એને ઘેરે જમડા ડેરા દેવે. ત્યાં જમ પધારે કે અને હાજ પડે સ્મશાન. સત્સંગીનું ઘર હોય તો હાંજ પડે દીવાબત્તીને આરતી થાય, અને આને ઘેરે હાંજ પડે સ્મશાન. બધા ખળનાયક ભેગા થયા, હાંજે દારૂ પીવે, બીડીઓ પીવે, ન જોવાના ટીવી પ્રોગ્રામ જોવે, અને હું કરે કહેવાય એવું નથી. બોલો, આવા મહણિયા ગ્રસ્તના ઘર ઘણા છે. માટે સત્સંગી થવું ને ભજન પરાયણ રહેવું, તુલસીદાસે તો ત્યાં સુધી કહી દીધું, જીન હરી કથા સુની નહીં કાના,
જીન હરી કથા સુની નહીં કાના,
શ્રવણ રંધ્ર અહી ભવન સમાન,
શ્રવણ રંધ્ર અહી ભવન સમાન,
હરી ચરિત્ર બિન ઓર રસ ચાહા,
હરી ચરિત્ર બિન ઓર રસ ચાહા,
સોનર સુખ કે ભૂલે હે રાહા,
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 હરી ચરિત્ર બિન ઓર રસ ચાહા,
હરી ચરિત્ર બિન ઓર રસ ચાહા,
ઓર રસ ચાહા,
ઓર રસ ચાહા,
ભૂલે હે રાહા,
ભૂલે હે રાહા.
સમજાઈ ગયું ને? નહી, તુલસીદાસજી મહાત્મા થઈ ગયા. નામ સાંભળ્યું રામાયણ લખી? એમણે એમ કીધું કે જેણે ભગવાનની કથા નથી સાંભળી કાન દ્વારા, એના એ કાન છે ને કાન નથી, એરું રહેવાના રાફડા છે. શ્રવણ રંધ્ર અહી ભવન સમાના, અહી ભવન, અહી એટલે એરું, એરું રહેવાના રાફડા સમજો, એને કાન નો કહેવાય. બોલો લ્યો. વળી શું કીધું? હરિચરિત્ર બિન ઓર રસ ચાહા, સોનર સુખ કે ભૂલે હે રાહા, ભગવત ચરિત્ર સિવાયના બીજા જ રસ જેણે ચાક ચાક કર્યા, એ નર સુખ નો માર્ગ ભૂલી ગયા છે. ગોસ્વામીને સ્પષ્ટ શબ્દ મેં કહ દયા, ઓ નર સુખ કે રાહ કો ભૂલ ચુકે હૈ, દુઃખ કે રાહ પર ચલને લગે હૈ, કોઈ ઉસે વાપસ લાવો વરના હેરાન હેરાન હો જાયેંગે. સત્સંગી જીવન ગ્રંથના મહાત્મ્યમાં જે વાત લખી છે એ બી મારે આપને કહેવી પડશે. જ્યારે કથા શ્રવણની જ વાત આવે છે ને, પરમ આદરથી સાંભળવાનું ભગવાને વજન મૂકી દીધું છે, ત્યારે વજન ઉપર વજન, વજન ઉપર વજન મારે ડેગડી કરી દેવી. ભાઈ નથી ગાંઠવાના, એ નહીં ગાંઠવાના. રુદંતિ સર્વ પાપાની શ્વેતસ્ય શ્રવણ ક્ષણે અસ્માકં પ્રલયં સદ્ય કથેયં હા કરિષ્યતિ. એ કહે છે કે આપણે જયારે કથા સાંભળીએ ને ત્યારે આપણામાં રહેલા નાના મોટા ટૂંકા લાંબા હુકા કે ચીકણા કે ગમે તેવા પાપ હોય એ બધા રુદનથી રડવા માંડે છે. બહુ રડે કથા માણા બેહે ને એટલે એના પાપ રડે. શું કામ રડે? તો કે અસ્માકં પ્રલયં સદ્ય કથા યમ હા કરિષ્યતિ. અરે રે, અમારો આ કથા તત્કાળ નાશ કરી નાખશે એમ બૂમો પાડીને પાપ રડે છે અને અંદરથી ઠોહા મારે. ઉઠે આટલી ઘણી કથા, ઉઠ ઓલું કામ છે ને, ઓલું કામ છે ને, જો ઉભો થઈને ભાગી ગયો પાપ બચી ગયા, અને જો એમને કથા બેહી રહ્યો ને હેલ્યો ને તો પાપ મરી ગયા. બોલો, બેહી રહેવું. આર્દ્રમ શુષ્કમ લઘુ સ્થૂલમ વાંગ મન કાય સંભવમ શ્રવણમ પ્રદહેત પાપમ પાવક સમિધો યથા. આર્દ્રમ એટલે ભીના, શુષ્કમ એટલે હુકા, લઘુ એટલે નાના, સ્થૂલમ એટલે મોટા, એટલે ટૂંકમાં તમામ પ્રકારના પાપ જે મન કર્મ વચને થયા હોય કથા સાંભળનારાના બળી જાય છે. પાવક સમિતો યથા, જેમ અગ્નિ લાકડાને બાળી દે છે એમ કથા પાપને બાળી દે છે. આ ફાયદો છે. માટે ભગવાને પરમ આદર થકી ભાઈ કથા કરવી સાંભળવી એમ આજ્ઞા કરીશ, આપણા પાપ બાળવા કરીશ. આપણે બાળવા નથી એટલે કથા સાંભળતા નથી. હવે કેવું કોને? ભગવાનને તો કેટલું આપણું ભલું કરાયનું તાન છે, પણ હવે આપણને પોતાને જ આપણું સારું કર્યાનો શોખ નથી, તાન નથી, ઈચ્છા નથી. ભગવાન શું કરે? અસ્મિન વય ભારતે વર્ષે ભૂરી ભીર દેવ સંસદી અકથા શ્રાવિણામ પુંસામ નિષ્ફલમ જન્મ કીર્તિ તમ. આજ ભારત દેશમાં અસ્મિન વય ભારતે વર્ષે સૂરી ભીર દેવ સંસદી અને દેવતાઓની સભામાં મોટા મોટા જે વિદ્વાન પુરુષો છે તેમણે ઊભા થઈને એમ કહેલું કે જે લોકો ભગવાનની કથા સાંભળતા નથી એનો મનુષ્ય જન્મ નિષ્ફલમ કેળે ગયો છે. મોટા મોટા પુરુષો આ લોકમાં અને સ્વર્ગલોકમાં બુલંદ અવાજે આ વાત સ્થાપિત કરી છે કે જન્મ એનો જ સફળ થયો કે જેણે ભગવત ચરિત્રો સાંભળ્યા, કથા કરી સાંભળી, કીર્તન કર્યા. આપણો જન્મ સફળ છે પ્રભુની કૃપા. હવે ત્રણ આજ્ઞામાંથી પ્રથમ એક આજ્ઞાને આપણે થોડીક વાગોળીએ. કઈ? ભગવાનની કથા વાર્તા પરમ આદર થકી કરવી. ચાલો, વક્તા થવું, કથા કરવી. જુઓ ભાઈ, જેમાં ભગવાનના ગુણચરિત્ર વગેરેનું વર્ણન થતું હોય એવી કથા કરવી. પછી બીજું ત્રીજું જગત આખાનું કચરું માલિકટ ઠાલવવું નહીં. સમજી ગયા કે નહીં? ત્રિભુવન દાદા એવું કહે છે, ભક્તિ માર્ગમાં ભગવાનની સ્મૃતિ સતત રહે તે અતિ મહત્વનું છે. પોઈન્ટ, ભક્તિ માર્ગમાં ભગવાનની સ્મૃતિ સતત રહે, સતત, એ અતિ મહત્વનું. માટે તે શ્રીકૃષ્ણ ભગવાન સંબંધી કથા સાંભળવી એ ભગવાનમાં સ્મૃતિ રાખ્યાનું સાધન છે. અને દસમ સ્કંદ વગેરે સદગ્રંથો સમય પ્રમાણે વાંચવા, આ બધા શાસ્ત્રો વાંચવા. જો કેટલા કેટલા માણસોએ કેટલી કેટલી કથા કરી. સુખદેવજીએ કેટલી કરી, પરીક્ષિતનો બેડો પાર કરી દીધો. સુરત ઋષિએ કેટલી બધી કરી, પ્રતાપસિંહનો બેડો પાર કરી દીધો. કાગભૂષણજી ઋષિએ કેટલી બધી કરી, ગરુડજીને આનંદ આપી દીધો. અરે એવા કેટલાય મોટા પુરુષોએ આ કથા કરવાની ભક્તિ કરી છે. આજે તમે જુઓ દુનિયાના બધા સંપ્રદાયોમાં, સાધુ સંતોમાં, સ્વામિનારાયણ સંપ્રદાયમાં હરિભક્તો સંતો બધા કથા કરે છે. મંડળે મંડળે સાધુ કથા કરે, હરિભક્તો સાંભળે, અરે ગામડે ગામડે સાંજે હવારે હરિભગત મંદિરમાં કથા કરે. મેં જોયું છે. હા, એક ગાડલી નાખે, વાહે કંઈક મૂકે અને આવે અને બેહે, પોથી છોડે અને મંગળાચરણ કરે. ફરણી વે શરમણી, બહુ મજા આવે. હા, નાનપણથી મંદિર જતા ને કથા સાંભળતા ને પુરાણી કથા કરતા, મીઠી મીઠી વાતો કરે ને એવું સરસ ગાય. હા, આપણને એમ થાય કે વાહ 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 વાહ, આ વસ્તુ બહુ ન્યારી છે. સ્વામિનારાયણ ભગવાને તો કેવી કૃપા કરી, ગામો ગામ મંદિરો બાંધ્યા. ભાઈઓનું જુદું, ભાઈઓનું જુદું, ભાઈઓના મંદિરમાં ભાઈઓ કથા કરે, ભાઈઓના મંદિરમાં ભાઈઓ કથા કરે. હાંજ પડે હોય ભેગા થાય, એવી એવી જ્ઞાનની વાતોને ભગવાનની સ્મૃતિ કરે ને એવા સુખિયા થઈને પછી હોઈ જાય તે રાત્રે હોણામાં ભગવાનને સંતોને કથાને વાર્તાને આવું જ આવે. આમ નામ કંઈક જીવ મુક્ત થઈ ગયા, અક્ષરધામમાં જતા રહ્યા. લ્યો, ઘણા માણસો આજે સંતો ભક્તો વક્તા બનીને કાયમ કથા કર્યા કરે છે. ચાલો ભાઈ, હવે માની લ્યો કે આપણે આ આજ્ઞા નથી પાળવી. કથા વાર્તા પરમાદર થકી કરવી સાંભળવી કરવું નથી તો હું આપણને નુકસાન થઈ જવાનું છે. હાલો નથી કરવું ભાઈ, નુકસાન થાય એ અટાણે નહીં સમજાય, પછી ખબર પડશે. ભરતજીએ સમગ્ર રાજનો ત્યાગ કર્યો હતો, કર્યો તો કે નહોતો કર્યો? અને ઠેઠ પુલાશ્રમમાં ગંડકી નદીને કાંઠે એકાંતમાં સાધના ધ્યાન આરાધના કરવા ગયા હતા, પરંતુ કથા વાર્તા સત્સંગ વગેરેના અભાવે મૃગ બાળકમાં બંધાણા, બંધાણાકનો બંધાણા આ થાય. આ આજ્ઞા ન પડી તો આ ધંધો થાય. જન્મ આવ્યા ભાઈ, આજ જે લોકો કથા વાર્તાનો રોજ યોગ રાખતા નથી તેઓ અતિ અજ્ઞાની કહેવાય. એને આધ્યાત્મિક માર્ગના સામાન્ય વિવેકનો પણ ખ્યાલ હોતો નથી. તેઓ નામ માત્ર સત્સંગી કહેવાય, નામ માત્ર. એવા કેવળ દર્શનયાન, ઉત્સવયાન, મહોત્સવયાન, પુણ્યમયાન, અમાસ્યાન, એકાદશીયા બધા ભગતડાઓ જે છે ને એ કોઈને પૂરી પ્રાપ્તિ થતી નથી. ઠીક છે, આલ્યા સત્સંગને માર્ગે મળશે એને કર્યું એટલું, પણ પરિપૂર્ણ ભગવાન જે એને પમાડવા આવ્યા હતા ને એ બધું એને મળતું નથી. એવા ભગત બહુ વધી ગયા છે. કથા વાર્તા કરવીને સત્સંગ કરવો એમાં ટાઈટ ચડે, સારું નહીં. જ્ઞાન જ ન થાય કથા વાર્તા વિના, એટલે સ્વભાવ ટળે નહીં, ખબર પડે નહીં. બહુ હેરાનગતિ. પેલું ગામ હતું ત્યાં બધા ભેગા થતા, પોયા મંડળ થાપેલું એટલે રાસ મંડળ દાંડિયાનું, એની પાછી પરિષદી વેંસાય. હા, એમાં પાછા મંજીરાવાળાને, ઢોલકાવાળાને બધાને ડબલ દેવાની, એની મહેનત પ્રમાણે એનું મહેનતાણું ચૂકવવાનું. અને એમાં ઓલા તબલા વગાડનારા પરસાદી દેવી ભૂલી ગયો ઓલો અને રિહાણો. હવે આવે એ જુદા, હવે એના સિવાય બીજાને વગાડતા આવડે ને એ ઉપાધિ. બીજા પછી લાવ્યા પણ એ ઢમ 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 કરે, બીજું ફાવે નહીં. બહેનોના ધૂન મંડળમાં તબલા વાગતા ને વગાડે, તાળી પ્રમાણે જ વગાડ્યો, ઢમ 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 ઢમ. ગાય સારું, પણ જેને આવડતું હોય ને એ તો તિરકીટું મારતા જાય. હા, ધાગેની તિનક ધીન ધાગેને બધું વગાડે. બોલો રિહાણો, હવે કરવું હું? હા ભાઈ રિહાણો, આવતો જ બંધ થઈ ગયો. પછી એના બાપા મને મળ્યા હતા, મને કે નથી આવતો, શું કરું? મેં તો વાંધો હું આવ્યો તો કે આમાં ડખો થયો, તે દાડોનો બંધ થયો. મને કે તમે કંઈક કોને મંદિર આવે? મેં કીધું અહીં બોલાવો, તે બોલાવી લેવા. તે મેં કીધું હવે તમે આવવા માંડો કેમ? મને પ્રસાદ નો આપ્યો કે? એટલે મેં ભૂલી જાઓ હવે. નહીં મને કે, એના મનમાં સમજે હું. મેં કીધું સમજતા સમજશે તમારું કલ્યાણ બગડે. મને કે કલ્યાણ બલ્યાણની એસી ટેસી, પણ એ સમજે હું મને પ્રસાદ આપ્યો કે એમને? એટલે હવે આનું કરવું હું, આને કેમ સમજાવવો? અરે ભલામણ. પછી મેં વળી છે ને ફિલસોફી વાપરી. મેં કીધું તમે પ્રસાદ હાજર મંદિર આવો છો અને ખીજાણો. મને કે જોજો પ્રસાદીઓ ન માનતા, પ્રસાદ બરસાદ ની પડી નથી મને, પણ આ રીતે અપમાન કરે એ નો ખમી લે. સમાન તો માણા ન હોય ને મને કે. લ્યો મેં કીધું મરી ગયા, આનું સમાન તો બાપા આનું પોતાનું જ કલ્યાણ બગાડી નાખે એવું છે. એટલે આવ આવું બધું હાલ ને જગતમાં ડિંડક. હવે બીજી આગીને પરમ આદર શીખી કથા સાંભળવી, કાર્યા સાથે શ્રવ્યા કથા કરવી અને સાંભળવી, એમ બે કીધું છે. કરવી અને સાંભળવી એમ કહ્યું છે, કેમ જે ઘણી વાર જે કરે છે સાંભળે નહીં એવું બને ખરું છે. આ ન સમજાય એવું શક્ય છે. કથા કરતો હોય પાછો સાંભળતો ન હોય, એ સાંભળે જ નહીં, નકરી કરકીર જ કરે, કોઈનું સાંભળે નહીં. માટે વક્તાએ પણ શ્રોતા રહેવું જોઈએ, તો જ એનામાં સારા ગુણ આવે. હાવ એકલા વક્તા થઈ જાય ને એ નકરા બક્તા થઈ જાય, પછી એમાંથી કાંઈ લેવાનું ન હોય. હા, એવી ટેવ જ પડી જાય. માટે કથા કરનારે પણ કથા સાંભળવી, પણ કથા કરવા જો તો કોલમાં કથા કરે મારી જવાની, સાંભળવા બેહાડો ટૂંકી જાય, ઢીલો ઢબ થઈ જાય, જોલે સીડ્યો હોય. ઊંઘતો હોય ને એને કથા કરવા બેહાડી દેવી, જોવો કોલમાં આવી જાય. કારણ કે ખબર નહીં આ વાયડી સીટ છે, એમાં વાયડી વધી જાય એટલે ઊંઘ ભાગી જાય. બહુ તોફાન કરતો ને મોનિટર બનાવી દે ને એવું. કથા કરનારે પણ કથા સાંભળવી, એટલે કે શ્રોતા બની કથા કરવી. જે કાંઈ વાત આવે છે એ પોતાને માથે લેવીને પોતે એમ સમજવું કે આ મને લાગુ પડે છે, હું પણ આ બધું ગ્રહણ કરવા બેઠો છું, નહીં કે કોકને બધાને પકડાવવા અને ગ્રહણ કરાવવા. સ્વામિનારાયણ ભગવાને તો અંતના 24મા વચનામૃતમાં એટલા બધા ચોખ્ખા શબ્દમાં આપણને એવું કહ્યું કે ભગવાનની કથા વાર્તા સાંભળ્યામાં જેને જેટલી પ્રીતિ તેને તેટલો જગતનો અભાવ થાય. જેટલી કથા વાર્તા સાંભળવામાં પ્રીતિ એટલો જગતનો અભાવ. ભારો ભાર પેલા નહોતો આવતો, જ્યારે ભારો ભાર જામફળ એ વાર્તા. કેટલી ભગવાનની કથા સાંભળવામાં પ્રીતિ છે એટલો જગતનો તમને અભાવ થાય, વૈરાગ થાય. હા, અને કામ ક્રોધ લોભાદિક દોષનો નાશ થાય. જેટલી ભગવાનની વાત સાંભળવામાં પ્રીતિ હોય એટલા આ બધા દોષો નાશ થાય. થોડી પ્રીતિ હોય થોડા નાશ થાય, ઝાઝી પ્રીતિ હોય તો ઝાઝા નાશ થાય. અને જો કથા વાર્તામાં જેને આળસ હોય, ગાફલાય હોય, પ્રીતિ ઓછી હોય, રુચિ ન હોય, તેની કોઈની એમ અટકળ કરવી જે એમાં મોટા ગુણ નહીં આવે. નિર્લોભી, નિષ્કામી, નિર્માની, નિષ્ણય એવા મોટા મોટા ગુણો આ ભાઈમાં આવવાના નથી. આપણે એમ સમજી લેવાનું, અટકળ કરી લેવાની, અનુમાન કરી લેવાનું. અને શાસ્ત્રમાં 9 પ્રકારની ભક્તિ કઈ છે તેમાં શ્રવણ ભક્તિને પ્રથમ ગણી છે, નંબર 1. એક જ શ્રવણ ભક્તિ માણા કરે ને બધી ભક્તિ એની વાહે વાહે આવે, ઠેઠ પ્રેમ લક્ષણ પર્યંત. આવી તાકાત વાળી છે શ્રવણ ભક્તિ, તો બોલો શું કામ ન કરવી? અને હા, કાહટી વગરની, પરિશ્રમ વગરની. શું બળ પડે? બળ પડે તો વક્તાને પડે. શ્રોતાને બેઠા બેઠા એ ઈચ્છા થાય તો જરીક આમ માથું હલાવવાનું, બાકી આમ નમ જોઈ રહેવાનું. હા, હું જાણે ચિત્રમ દોઈ રહ્યા હોય એમ કે આને શું રોગ થયો સાહેબ. ગુણાતીતાનંદ સ્વામી એક દી એવું કીધું, કોટ ચણ્યો હોય પણ કાંકરી મારે તૂટી જાય એટલે બધા કે એ શું વળી સ્વામી, કોટ કઈ કાંકરી એ તૂટે તા કે કોટ ચણી લો કાંકરી મારે તૂટી જાય. સ્વામી એવી વાત કરે. સ્વામી કે એનો સિદ્ધાંત સાંભળો, કથા સાંભળવાથી વ્યવહારનો ફેર ઉતરી જાય, નહી તો ઊંઘમાં પણ જગત રહે. અર્થાત આખો જે તમે વ્યવહાર કરવા રૂપ કોટ ચણ્યો હોય, પણ હાંજે આવીને ઘડી બે ઘડી કથા સાંભળવા રૂપ કાંકરી મારો ને, એટલે જગત વ્યવહારનો આખો દીનો ફેર ચીડ્યો એ બધો ઉતરી જાય અને શાંતિથી ઊંઘ આવી જાય ને સપના ભગવાન ના આવે. નહીતર વ્યવહારના જ રાતે સપના આવે. વાત કરો છો તે એક દુકાનદાર શેઠ રાતમાં બેઠા થઈ ગયા પથારીમાં, બોલ કેટલું કાપડ લેવું છે એમ કરીને સોફાડ ફાડી નીખ્યો. હા, પાછા બોલતા જાય, મીટર તો મીટર હાલ, પછી ખબર પડી કે આરા ઓઢવાનું સોફળ પડ્યો. આવી દિશા થાય ભાઈ, થાય થાય. ભાલમાં એક પટેલ હતા સમજ્યા, હા, તે રાતમાં ઉઠીને ગોળો ઉપાડીને આમ કર્યો પો પો. તેની પત્ની કે શું છે, તો કે બળદ પાવ. અરે ગોળો ઢોળી નઈ કહો પાણીનો, એટલે પછી હોઈ ગયા. આવું જ બધું બહુ થાય જગતમાં, બધું એમ જ છે. વાસુદેવ મહાત્મામાં લખ્યું છે, કથા ત્વદીયા ભવ પાશ મોચિની સુદેવતા પત્રય તપ્ત દેહીનામ અનેક જન્માગચય પહારિણી તનોતિ ભક્તિમ વયુનમ તવાંજસા. લ્યો અર્થ, હે ભગવાન, ત્રણ તાપથી તપી ગયેલા મનુષ્યો માટે તમારી કથા અમૃત તુલ્ય છે. કથા ત્વદીયા ભવ પાશ મોચિની સુધાયેવ તાપત્રય તપ્ત દેહીનામ. ત્રણ તાપમાં તપી ગયેલા માણસોને પ્રભુ તમારી કથા અમૃત તુલ્ય છે. અનેક જન્માઘ ચયાપ હારીણી, સંસારના પાશને છેદનારી, પાપ પુંજ હરનારી અને તત્કાળ જ્ઞાન ભક્તિને વધારનારી. બોલો, અનેક જન્મના પાપને ટાળનારી, થોડા નહીં, પાપ પુંજ હરનારી એટલે અનેક જન્માઘ, અનેક જન્મના ભેગા થયેલા પાપના ઢગલાને બાળીને રાખ કરી નાખનારી આ કથા. માટે હું કામ ન સાંભળવી, હું કામ કોઈને રોક્યા રોકાવું, કેમ નો શિબિરમાં આવવું, કેમ નો આત્મીય સભા ભરવી, કેમ ભાગવત સપ્તાહમાં કે રામાયણની કથામાં કે સત્સંગીઓની કથામાં ન જવું, સુકામ ભાઈ ન જવું, તો પછી સુકામ કથા કેસેટમાં ન સાંભળવી, આઈપોડમાં બીજે ત્રીજે ફોનમાં સુકામ ન રાખવી, સુકામ આ લાભ જવા દેવો જોઈએ ડાયા માણસોએ. કારણ કે રામચરિત્ર માનસમાં તુલસીદાસજીએ કહ્યું,
બિનુ સત્સંગન હરિ કથા તેહિ બિનુ મોહન ભાગ, બિનુ સત્સંગન હરિ કથા તેહિ બિનુ મોહન ભાગ, મોહ ગયે બિન રામ પદ, મોહ ગયે બિન રામ પદ, હોઇ ન ડટ
સત્સંગ ન હરિકથા. સત્સંગી ન થાય, સત્સંગ ન કરીએ તો હરિકથાનો યોગ ક્યારેય થાય નહીં. સત્સંગી થાય તો જ હરિકથાનો લાભ થાય. તેહી બિન મોહ ન જાય, અને હરિકથા વિના મોહ ન જાય. સત્સંગ વિના હરિકથા નહીં, હરિકથા વિના મોહ જાય નહીં. કોઈ સાધુનો યોગ થાય ત્યારે ભગવદ્ કથાનો લાભ મળે. બાકી તો આ જગતમાં બધા ગ્રામ કથા કરે, કોઈ રામકથા કરે, જે તે ભેગા થાય એકા બીજી તે વાતો જગતની કરે, કોઈ ભગવાનની વાતો કરે. ભગવાનની વાતો તો સાધુ આવે ત્યારે કરે, કારણ કોઈક એવા હારા મોટા સત્સંગી હોય તો ભગવાનની વાતો કરે. બાકી તો હવ જગતનું જ કૂટલું કૂટે, એનાથી મોહ વધે ભાઈ વધે. મોહ ગયે બિનુ રામ પદ હોય ને દઢ અનુરાગ, અને મોહ ગયા વગર ભગવાન શ્રી હરિમાં ગાઢ પ્રીતિ ન થાય ન થાય ન થાય. લ્યો માટે સત્સંગ રાખવો ને કથા વાર્તાના અંગ રાખવા. વચનામૃત પ્રથમના 30માં મહારાજ કે સત્સંગમાં જે ભગવાનની વાર્તા થાય, કથા વાર્તા થાય, તેને ધાર્યા વિચારા કરે તો આ સત્સંગનો પ્રતાપ એવો છે જે જે ગુણના ઘાટ થતા હોય તે ઘાટની તેને નિવૃત્તિ થઈ જાય છે. આપણને ગુણના ઘાટ ટરતા નથી, ઘણી મહેનત કરીએ છીએ તોય. પણ શ્રીજી મહારાજ આવું પોતાના અનુભવ વાળું વાક્ય બોલે છે કે જો સત્સંગમાં કથા વાર્તા થાય અને ધાર્યા વિચાર કરે તો સત્સંગનો પ્રતાપ એવો છે. આ કથા વાર્તાનો પ્રતાપ એવો છે કે જેટલા કાંઈ ખરાબ ઘાટ થતા હોય બધા ટળી જાય અને નિરુસ્થાન થઈને અખંડ પરમેશ્વરના સ્વરૂપનું ચિંતન થાય. આ લાભ થાય છે કથાથી. અને સત્સંગ વિના તો બીજા કોટી સાધન કરો ને બાપા કોટી, પણ તેને ઘાટની તથા રજોગુણ આદિ ગુણની નિવૃત્તિ ન થાય એ ટળે નહીં ભાઈ. મહારાજ કહે છે એ ખોટું ન હોય એમ જ હોય. કાર્યની 12માં તો એમ કહી દીધું કે તપ્ત કૃષ્ણ ચાંદ્રાયણ દીક વ્રતે કરીને જો દેહને હુકવી નાખો તો પણ જેવું આવી ભગવદ્ વાર્તા સાંભળનારાનું મન નિર્વિષય થાય છે તેવું તેનું થતું નથી. બોલો, તપ્ત કૃષ્ણ ચાંદ્રાયણ દીક વ્રતથી વધારે કથા સાંભળવી એને ઊંચું સ્થાન આપ્યું. અને આવી વાત સાંભળીને જેવું તમારું સર્વેનું મન નિર્વિકલ્પ થતું હશે, નિર્વિષય થતું હશે, તેવું ધ્યાન કરતા હશો તથા માળા ફેરવતા હશો ત્યારેય નહીં થતું હોય. કે ભગવાનના ચરિત્રની વાતો થતી હોય ને આપણે બધું ભૂલી જઈએ ને એ મય થઈ જાય એવું તો માળામાં ધ્યાનમાં નથી થતું. માટે વિશ્વાસ રાખીને પ્રીતિએ સહિત જે ભગવાન પુરુષોત્તમ નારાયણની વાત સાંભળવી વાત, એથી બીજું મનને સ્થિર થયાનું ને નિર્વિષયી થવાનું કોઈ મોટું સાધન નથી 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 નથી. કથા 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 પ્રેમથી સાંભળવી પુરુષોત્તમ નારાયણની, આ જ મનને સ્થિર કર્યાનું ને નિર્વિષયી કર્યાનું ઉત્તમમાં ઉત્તમ ઇઝીલી સાધન છે. હવે આજથી બધા કથા સાંભળવામાં શ્રદ્ધા વધારો, નિયમ લઈ લો કે રોજ કથા સાંભળવી 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 બાપના બોલથી. પાકું સાબાશ. હવે આજ્ઞા પડે તેથી થતું સુફળ યાને કે લાભ, જો આ કથા સાંભળવાનો નિયમ આપણે રાખીએ તો આપણને શું શું લાભ થાય એની વાત તમારી આગળ પ્રગટ કરું છું. સદગુરુ નિષ્કળાન સ્વામી હરિબલ ગીતામાં એમ કહ્યું, કીર્તિ પ્રભુની સુનતા કાન જે જાયણ સમજણ અજ્ઞાન જી, પ્રગટ પ્રભુ શું લાગે તાન જી, એવું કાંઈ નથી એહની સમાન જી. હે ભગવાનની કીર્તિ સાંભળો, ભગવાનના ગુણો સાંભળો, પરચા સાંભળો, ચરિત્ર સાંભળો તો અણહમજણ વહી જાય, જાય અણહમજણ અજ્ઞાન, પ્રગટ પ્રભુ શું લાગે તાન, એવું બીજું કાંઈ નથી એ સમાન. લ્યો મજા આવી ગયો.
સમાન દીઠું શોધતા હરિ કીર્તિ જેવું કો,
સમાન દીઠું શોધતા હરિ કીર્તિ જેવું કો, સંસાર પાર જન સો થયા, સંસાર પાર જન સો પૃથુ ને પરીક્ષિત આદિ વળી જનક જેવા નરેશ, પૃથુ ને પરીક્ષિત આદિ વળી જનક જેવા નરેશ, નારદ હનુ સનક આદિક,
નારદ હનુ સનક આદિક
કથા સુણે છે
હંમેશા, સુણે છે હંમેશા.
જોયું ને, જોયું ને, બધી બાજુ ખોળી ખોળીને ખોળ્યું, પણ ભગવાનની કથા સાંભળવા જેવું કોઈ કલ્યાણનું પરમ સુગમ સાધન મળ્યું નહીં. ભગવાનના યશ સાંભળતા કેટલાય લોકો સહેજે ભવપાર થઈ ગયા. ભાઈ, અરે પૃથ્વી રાજા ને પરીક્ષિત આદિ જનક જેવા નરેશ, અરે નારદજી, હનુમાનજી, શનકાદિક આદિ ભગવાનની કથા સાંભળે છે કાયમ. આપણને હું ગાવ આગે જુઓ વળી આ જગતમાં હરી જસ સુણે છે તે કરી,
હરી જસ સુણે છે તે કરી,
કષ્ટ માએ હ કામ આવે
ભાઈ, કષ્ટ માએ હ કામ આવે
ભાઈ, કષ્ટ માં દુઃખ માં વિપત્તિ માં એ હ કામ આવે
ભાઈ, કષ્ટ માએ હ કામ આવે,
અને સંકટ સર્વે જાય તરી,
અને સંકટ સર્વે જાય તરી
ભાઈ, સંકટ સર્વે જાય તરી,
સંકટ સર્વે જાય તરી
સર્વે જાય તરી. પતિતને પાવન કરવા જશ હરિના છે જાનવી, એ ભાઈ પતિતને પાવન કરવા જશ હરિના છે જાનવી, એટલે ગંગા, એ પક્ષી પવિત્ર થવા, ગંગા છોડીને બીજી કોઈ પણ બાબતે પવિત્ર થવા નથી ઉપાય. માનો માનવી, એ માનવી, આ સિવાય બીજો ઉપાય પવિત્ર થવાનો નહીં. કથા જ આપણને પવિત્ર કરશે, બધા પાપ બાળશે, સુધારશે. માટે કથા પકડો, કથા વ્યથા છોડો. અદભુત વાત હે. બોલો. ઉપલેટાનો વેરાભાઈ ચોર ને હરાડીને ભરાડી હતો. એકવાર સાધુ ઉપલેટામાં ગયા ને આમ બજારે બેઠેલા ને સભા ભરાડીને કથા સાંભળેલી ને એ ભાઈ ક્યાંકથી ચોરી કરીને આવેલા ને થોડાક શબ્દો કથાના કાનમાં પડ્યા અને એમ થઈ ગયું કે ઓહો શું વાત છે આમ. પછવાડે બેસી ગયો અને લગ્ની લાગી, થોડા દી કથા સાંભળવા આવ્યા ને ભક્તિ જાગી, ભરાડી મટીને ભગત થયો. આ છે કથામાં તાકાત. માટે કથા સાંભળવી સાધુ સંતોની, રંગ લાગે સંતોનો સમાગમ થાય, બે વાત સાંભળો તરંગ લાગે. પછી સંતોની વાત મેલીને પાછી ગમે એની સાંભળીએ પાછા બગડી જાય. અમારા ગોપાલભાઈ નરસંડામાં અમારું મુંડન કરવા આવતા, તમાકુનો ડોસો ચડાવે અને હરડ હરડ અમારું મુંડન કરે, પછી વાસ આવે એટલે મેં કીધું ગોપાભાઈ તો હા તમે આવો ડોસો અતારમાં ચડાવો છો. મને કે કેમ, શું છે મોટા, મને કે તમાકુ, કંઈક તમાકુ ન ખવાય. મને કેવું, મેં ખવાતું છે, આમાંથી તો કેન્સર થાય ને ફલાણું થાય ને ઢીકડું થાય ને, મેં તો આબે હૂબ વાત સમજાવ્યો. તો મને કે સારું તો ખોટું કહેવાય. અને પછી છેલ્લે વાંક્ય મેં એમ કીધું, તમારે અહીં ગુજરાતમાં તમાકુના ખેતર હોય અને વાડ્યો હોય? મને કે ના. મેં કેમ, તો કે કોઈ ખાય નહીં, ન ખાય ને? તો કે ના. મેં કીધું જે તમાકુને ગધેડાય ન ખાય એને તમારે માણાએ ખવાય, એ કેવા થશે? આલું ન ખવાય તે ઊભો થઈને થૂક્યો. હા, પછી ફરી મુંડન કર્યું. મને કે હવે આજથી ન ખાવ. તો બેન થઈ ગયા, બોલો. હા, ગોપાલાલ પછી નહોતા તમાકુ ખાતા, ઘણો સમય સુધી ન ખાધી. અને પાછા એક દી ડૂસો ચડાવીને આવ્યા. તો મેં કીધું એલા ગોપાલાલ તમે બંધ કરી હતી ને? તો કે વાત તમારી સાંભળીને બંધ કરી હતી, પણ પછી હું મને કે એક ડાયરામ ગયો હતો અને ત્યાં એણે વાત કરી કે જોયું તમે કે તમાકુના ખેતરને વાડ નહીં, કેમ જે માણા માટેનું ભોજન છે કોઈ ઢોર ખાય નહીં, એક તમાકુને ગધેડા હોય ન ખાય, માણા તો ખાય. પછી મને એમ થયું ખાલી માણા મટી જવું એટલે શરૂ કરી. મને કે કથા વાર્તા સત્પુરુષના મુખેથી સાંભળીએ તો કલ્યાણ થાય, બાકી આવા બધામાં તો આપણી પછી કઠણાઈ હોય જ થાય. પછી મેં કીધું એટલે એવું ન હોય. મને કે તારે ઈ ખોટા. ત્યારે મેં કીધું હું ખોટો? ત્યારે મને કે તમારા બેમાં મારે શું કરવું, માટે હવે મને હેરાન ન કરજો. એટલે અને તમાકુ રહ હતો ને એટલે પછી ન છોડી. એ પતિત ને પાવન કરવા જશ હરી ના છે જાનવી, એ પક્ષી પવિત્ર થવા નથી ઉપાય બીજો, એ માનો માનવી. પણ માનવી માને તો ને,
શરીર નો મેલ જળે થી જાય,
શરીર નો મેલ જળે થી જાય,
કથા સુણ્યા થી મન શુદ્ધ થાય,
કથા સુણ્યા થી મન શુદ્ધ થાય,
સત્સંગ નો કૃષ્ણ કથા જ પાયો,
સત્સંગ નો કૃષ્ણ કથા જ પાયો,
જોતે કદાપી નબળો જણાયો,
જોતે કદાપી નબળો જણાયો,
સત્સંગ રૂપી શુભ તો હવેલી,
સત્સંગ રૂપી શુભ તો હવેલી,
પડી જવાની ગણવી વહેલી,
પડી જવાની ગણવી વહેલી,
પડી જવાની ગણવી વહેલી,
પડી જવાની ગણવી વહેલી.
સાંભળ્યો, શરીર નો મેલ શેને જાય? જળ થી. અને આત્મા નો મેલ શેને જાય? કથાથી. ભાભા મારા સાંભળે ઓછું ને પડકારા જાજા કરે. શરીર નો મેલ છે ને જાય તો કે કથાથી, કારણ કે કથાનો પ્રકરણ આલે છે ને. એટલે આ શરીરનો મેલ જળથી જાય, મનનો મેલ કથા સાંભળ્યાથી જાય. સત્સંગનો પાયો કોણ છે? કથા. અને એ પાયો નબળો જણાય તો શું થાય? સત્સંગ પડી જાય. માટે કથા સાંભળવી. દીઠી અમે ઉત્તમ એક દેવી, તેની દિશે રીત નવાઈ જેવી. સાંભળ્યો, દીઠી અમે એક ઉત્તમ દેવી, તેની રીત નવાઈ જેવી. આહાર તે કાન વડે કરે છે તો જ જીવે, નહીતર મરે છે. કોણી દેવી? ભક્તિ. ભક્તિ કાન વડે કથાનો આહાર કરે. ભક્તિનું ભોજન કથા, અને કાન વડે ભક્તિ કથાનું ભોજન કરે ત્યારે જીવે. અને જો કથા નો એ આહારમાં લે તો એ ગુજરી જાય. અર્થાત આપણને ભગવાન પ્રત્યે જે પ્રેમ છે તે કાન વડે કથા સાંભળ્યા કરીએ છીએ એને લઈને છે. કાન વડે કથા સાંભળવાનું બંધ કરીએ એટલે ભગવાનમાં જે પ્રેમ હોય તે ગુજરી જાય. હવે સમજાણું કે ન સમજાણું? કથા છે તે ભગવાનની મૂર્તિ છે એમ કોણે કીધું? ગુણાતીતાનંદ સ્વામીએ. તે થકી સમજણની દઢતા થાય છે. માટે કથા કરવા બેહું એટલે મૂર્તિ લઈને બેઠા કહેવાય એવું સ્વામી કહેતા. અને ક્યારેક ક્યારેક તો સ્વામી બધા હરિભગતને એવું કહી દેતા કે અડધો અડો જ કથા વાર્તાનો જોગ રાખશે એનું જ સારું રહે. હવે દેશકાળ વિપરીત છે. અડધો અડો જ કથા વાર્તાનો જોગ રાખશે એનું સારું રહે. બાકી તો બધાને જોગ જ ગમતો નથી, નકરો ભોગ ગમે. રખડવામાં નાટામાં રંભી જો તે જો આમ ને તેમને કરીને દાડો બધો આખો કાઢ નાખે ને કથા સાંભળે નહી. હે ભગવાનની કથા તો કેવી છે? કેવી છે? ચોક્યાત આવીને કહે છે જાગો જાગો, પછી જાગે તેથી ચોરનો ભય ટળી જાય. તેમ કથા તો એવી છે, ચોકિયાત જેવી, જગાડી દે માણાને. શહેરોમાં એક ચોકીદાર હોય સોસાયટીમાં, એ રાતે ખ્યાંટા માર્યા કરે, દંડો પસાડ્યા કરે, ચોર આવે તો પછી એમ એક જણો કથા વાર્તાના પડકારા કર્યા કરતો હોય, ત્યાં ચોર બોર નો આવે, કામ કરો લોભ રૂપી ચોર જાગતા રે બધા. મહારાજે એકવાર ગઢપુરમાં હાથ દી હોય ઉપરા ઉપર ભાગવતની કથા કરીને સાંભળી. કેટલા દી? અરે હાથ પારાયણ. એકવાર તેરામાં હાથ વાર ઉપરા ઉપર ભાગવત સાંભળ્યું એની હાથ પારાયણ, ને એકવાર કરિયાણામાં ઉપરા પર હાથ વાર ભાગવત સાંભળ્યું. બોલો છે કોઈ એટલા શ્રદ્ધાળુ આપણા? એક પારાયણ ભાગવત ની સાંભળી અને ત્યાં ઠાકીને ઠૂસ થઈ જાય. ઉપરા ઉપર હાથ પારાયણ, ગઢડામાં એકવાર, એકવાર તેરામાં, એકવાર કરિયાણામાં. આ સ્વામિનારાયણ ભગવાનને પોતે કથાનો મહિમા આપણને શીખવાડવા, કથાનો કેમ મહિમા રખાય એ બતાવ્યું. અને એ જમાનામાં તો ભાગવત બેઠું વાંચ્યા જવાનું. હા, એ રાગતાલને લડાવીને હારી મસાલાવાળી વાત કરવાની એવું નહીં. મેલકર બેઠું વર્ણન એવા કરે કેટલું ફાવે ફાવે, નહીં તો ઉઠી જાય માણા ઊંઘે. આવા કથા સાંભળવાના દાખલા ને તપશ્ચર્યાઓ ભગવાને પોતે આપણને બતાવવા, કરી બતાવ્યું તો આપણને છે ને બહુ કાંઈ આમ કથાનો મહિમા નથી થતો. જેટલો ભજીયાનો પૂરીનો શાકનો ડાળી ભાતનો દૂધપાકનો મહિમા છે એટલો મળો કથાનો નહીં. દૂધપાકમાં રહ આવે એવો રહ કથામાં આવે? ઘણા ના આવે છે, ખોટું નહીં, ઘણાને તો રહેવાતું નહીં. અરે વ્યસન થઈ ગયું, દારૂડિયાને વ્યસન હોય ને એવું વ્યસન કથાનું સાંભળે નહીં તો નશો ન રે, હા ઢીલો પડી જાય. શ્રીજી મહારાજ અને મોટા સંતોએ કથા વાર્તા કરવા સાંભળવાનો ખૂબ આગ્રહ રાખ્યો છે ભાઈ. ગોપાલ સ્વામીએ તો સંતોને રોજ 5 વાર કથાનો રિવાજ પડાવ્યો સંપ્રદાયમાં. બોલો, શ્રીજી મહારાજે કથા માટે ક્યારેય સમય જોયો નથી. કથા વાર્તા કરવામાં મહારાજે તો ગમે ત્યારે લાગ આવે ત્યારે જવા જ નથી દીધું. લ્યો પહેલું જ વર્તનામર્ત રાતના 11 વાગ્યા પછીનું છે. પ્રથમનું પહેલું વચનામૃત અખંડ વૃત્તિનું રાત્રિના 11 વાગ્યા પછીનું. બધા હોઈ ગયા તા, મુક્તાનંદ સ્વામી ગાતા તા, દેવા ભગતને જોવા મોકલ્યો ને પછી જાગીને મહારાજ ગયા. રાત દોઢ પર વહી ગઈ હતી એવું લખ્યું સાગરમાં. મહારાજને શું તાન છે, હુતા નહીં હોવા દીધા નહીં, નરી વાતો કરીને જીવને મુક્ત બનાવ્યા. અરે પ્રથમનું 18મું, પાછલી પોર રાત બાકી હતી ત્યારે સવારના 3 વાગે પ્રથમનું 18મું વર્તનામૃત છે ને. સારા સારા જાણીને વિવેક વિષય ભોગવો, વહેલા 3 વાગે કીધું. અને પ્રથમનું 27મું, દિવસ ઉગ્યા પહેલા આવી ગયા વહેલા. અને મધ્યનું 17મું, રાત્રિના સમયે. અને મધ્યનું 22મું તો એક્ઝેક્ટ અડધી રાતે કીધું, 12 વાગે. બોલો, મધ્યનું 35મું, પાછલી રાત 6 ઘડી રહી ત્યારે કથા કરી હતી. અને કથામાં ઊંઘે અને મહારાજ બેરખો મારતા, આમ મહારાજે કથાની ટેવ પડાવી પોતે પોતે. બોલો, તો ઘણા નથી પડતી, હવે કરવું હું? અને ગુણાતીતાનંદ સ્વામી એમ કીધું હતું કે પુસ્તક તો મેં બાંધ્યું જ નથી, પુસ્તક બાંધી કથા ક્યારે કરી ગયા હે. અને 8 પુરાણી રાખીને સ્વામી અખંડ કથા વાર્તા કરતા ને કરાવતા. 8 પુરાણી, એક ઠાકે બીજો ને બીજો ઠાકે બીજો, બહુ શેટે જવું હોય 2 ડાયવર 3 ડાયવર નથી લેતા. આવડો આંકે પછી હોઈ જાય વાહલી સીટમાં, બીજો આંકે પછી આંકી રે, ઓલો હોઈ જાય ઓલો આંકે, ધબધબા રાખે રાજદી એમ ગુણાતીતાનંદ સ્વામી 8 પુરાણી રાખ્યા હતા. આમ કંઈક ને બ્રહ્મરૂપ કરી મૂક્યા અને ભગવાનમાં જોડી દીધા. ભાઈ 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 ભાઈ, તે દિવસે જૂનાગઢમાં પણ બ્રહ્મરશ્મિની કથા વાર્તાની એલી વરસતી હો. કોક મોટા હોય ને આ બધું હોય, બાકી ન હોય, કાંઈ ન હોય, આળસુ હોય ત્યાં શું હોય.
પિબંતીએ ભગવત આત્મન સતામ કથામૃતમ શ્રવણ પટેશુ સંભૃતમ પુનંતી તે વિષય વિદૂષિતાશયમ વ્રજંતી તચ્ચરણ સરો રૂહાંતિકમ. અર્થાત જે જનો સત્પુરુષના મુખથી ભગવાનની કથારૂપી અમૃતને કાનરૂપી પડિયામાં ભરી ભરીને પાન કર્યા કરે છે તે મનુષ્યો વિષયોથી મલિન થયેલા અંતકરણને શુદ્ધ કરે છે અને ભગવાનના ચરણ કમળનું સામીપ્ય પામે છે. સાંભળ્યું તો વ્રજંતી તત્ચરણ સરોરૂહાંતિકમ. હા, પિબંતી એ ભગવત આત્મન સતામ કથામૃતમ શ્રવણ પટેશુ સંભૃતમ. કાનરૂપી પડ્યા વડે સાધુ સંતોની કથા સાંભળ્યા જ કરે, સાંભળ્યા જ કરે, પિબંતી લીધે પીધ્યા કરે એમ લખે. એના વિષય વાસના વગેરે બધાય પાપ ભળી જાય ભાઈ, બળી જાય. આજને કાલ બળે જાય ક્યાં, પેલે ગાય નાળિયેર ન તૂટે તો બીજે ગાયે, ત્રીજે ગાયે, ચોથે ગાયે, આરા ઘા માંડ્યા છે એક વાર તૂટવાનું જ નહીં. એમ કથા મૂકીને સાંભળ્યા કરી તો આફુરા કારણ શરીરના મલિન ભાવ ભાવ બધું બળીને ભૂખા બોલી જાય, જાહે ક્યાં. એ કથા વાર્તા માટે અનેક ગ્રંથો લખાયેલા છે, જેવા કે શ્રીમદ ભાગવત, પટનામત, સત્સંગીવન, ભક્ત ચિંતામણી, રામાયણ, હરિલામૃત, હરિચરિતામૃત, સાગર વગેરે ગ્રંથોમાંથી રોજ થોડું ઘણું વાંચવું. એક તરંગ, બે તરંગ, એક અધ્યાય, બે અધ્યાય, એક પ્રકરણ, અડધું પ્રકરણ, એટલે એક વટનાવત, બે વટનાવત વાંચવાનો નિયમ રાખવો. થોડું ઘણું સપટી લઈ જ લેવું અમૃત, રોજ હવારે સાંજે પડિયા પી લેવાય, એક બે બળિયા રહેવાય. પણ જેને પુસ્તકને અડવાનો નિયમ છે એનું કહેવું શું. આપણે ઘણા રીતે રાખતા પુસ્તક જ પોતાના ઘરમાં પાંચ ખાટલે વાંચવા, ક્યાંય ન કરું.
એટલે આપણે ભગવાનના ભગત છીએ, આપણા ઘરમાં પુસ્તક હોવું જોઈએ, ગુણાત્યાન સ્વામી વાતુ ગોપાલ સ્વામી વાતુ વટનામત ને આ તેન થોડું ઘણું એક પછી એક પુસ્તક વાંચ્યા કરવું જોઈએ દરેકે, આવું હોવું જોઈએ એમ કહું છું ત્યારે પછી. અને જુઓ તો ખરા સંતો ભક્તોની મોટાઓની કૃપા તો જુઓ, હરિભક્તોને કથા વાર્તાનો યોગ રહે એને માટે ઓહો સંપ્રદાયમાં સંતો કેટલું કેટલું કરે છે હે, વિધવિધ સમયા, અરે રવિ સભા, આત્મીય સભા, ગ્રુપ સભા, બાળ સભા, યુવા સભા, યુવતી સભા, મહિલા સભા, બાભા સભા, ધબધબા રાખે સંતો. પંચાપારાયણ, સપ્તાહ પારાયણ, નવા પારાયણ, નાના મોટા જ્ઞાન યજ્ઞ, તિદિનાત્મક, હા આવું બધું, માસો પારાયણ, ચાતુર્માસ કથા, શ્રાવણ માસ કથા, ધનુર્માસ કથા, બારે મહિનાની હાલતી કથા, હાંજની કથા, હવાની કથા, બપોરે ધબધબાવે અને સાગર કથા વગેરેના આયોજન આમ નામ હેલ્યા જ કરે છે. બોલો આ બધી ભગવાનની મોટા સંતોની દયા. અરે આપણને પાવન કરવા લોકો એ નથી હુતા ને હરકું નથી ખાતા, બોલો આપણે સમજવું જોઈએ. તથા આજ હારા હારા ભગવાન નિષ્ઠ જ્ઞાની એવા મોટા પુરુષોની કરેલી કથાઓની આધુનિક ટેકનોલોજીના માધ્યમથી ખૂબ જ ઉપલબ્ધિ છે. ચીડી વિછીડી ડીવેડી ફલાણું ઢીકડું લોકડું કેટલું કેટલું કોનું કોનું જેનું જેનું જોતું હોય એનું બધાનું હા હા સાંભળવા મળી રહે. લાભ લેવો એને તો તાણ જ નથી, પણ આ બધું પડ્યું મૂકીને ઓદોન કબદોન બગદોન બધું જોયા કરે સીડી વિછીડી ડીવેડી યુટ્યુબમાં ઇન્ટરનેટમાં, તો માળો હળીને મરી જવાનો પતી ગયું. શું કરવું એનું જેને આમાં રસ નથી. ચંદન માખી પર હરી દુર્ગંધ હોય ત્યાં જાય એમ મૂર્ખ નર ને ભક્તિ નો ભાવે, કા ઊંઘ ને કા ઉઠી જાય એમ. યુટ્યુબમાં કે ઇન્ટરનેટમાં બીજે ત્રીજે હારા હારા કેટલાય સંતોના પ્રવચન ને જ્ઞાનની વાતો ને બીજું ત્રીજું હોય, પણ મૂર્ખ માખી ઈ ચંદનમાં બેહે નહીં. હડેલી જે ભંગાર ભંગાર અંદર ફોટા ને વીડિયા ને ક્લિપ હોય ને ન્યા ઈવડો ઈ માખી જેમ નરકમાં બે એમ ન્યા બે આશય અંદર ખરાબ એટલે એમ ક્યાંય ખડી ગયા. માટે વાલા ભક્તો કથા સાંભળવાનો લાભ લેજો. એમાં બીજી આજ્ઞાની વાત આપણે કરી રહ્યા. હવે ત્રીજી આજ્ઞા, ઉત્સવના દિવસે વાજિંત્ર સાથે કીર્તન ગાન. જી અદભુત, મુક્તાનંદ સ્વામી કહ્યું
ઉત્સવ કો દિન હોય તબ વાજિંત્ર બજાય સબ.
ઉત્સવનો દિવસ હોય એ બધા ભેગા થઈ જવું મંદિરમાં કે કોઈને ઘરે, અને પ્રેમ ભાવથી વાજા બાજાને બરાબર તૈયાર કરવા અને ભગવાનના કીર્તન પૂરણ પ્રેમથી ગાવા, ધૂન ગાવીને જીવને ભગવાનમાં લગાવવો. જેવો ભગવત કથા વાર્તા કરવા સાંભળવાનો મહિમા આપણે જાણ્યો સાંભળ્યો, તેવો જ મહિમા કીર્તન ભક્તિનો છે. જરાય ઓછો નથી, કીર્તન ભક્તિના અનેકાનેક ફાયદા છે, એક બે નહીં. બોલો ફૂલમાં ગુણ કેટલા? ફૂલ જવા ભગવાન આગળ હું કહું, એક તો કોમળપણું, ફૂલ કોમળ હોય, બીજું શીતળ હોય એમાં ખેડાળો ટાટું લાગે, અને ત્રીજું સુગંધી વાળું હોય. કોમળ હોય, શીતળ હોય, સુગંધી વાળું હોય, અને ચોથું રૂપાળું હોય. ખરું ખોટું? બસ કીર્તન ભક્તિમાં બધા ગુણ છે. હા, કીર્તન ભક્તિ કોમળ છે, હારી લાગે, શીતળ છે, હજુ ટાટું કરે, સુગંધિત છે, હો એમાંથી ભગવાનમાં પ્રેમરૂપી સુગંધ છૂટે, નયન રમ્ય છે, તાલબાલ ઢોલકા સાથે મજા બહુ આવે. કીર્તન ભક્તિના અપાર ફાયદાઓને જાણીને ખુદ શ્રી હરિજી મહારાજે કીર્તન ભક્તિ કરી છે, બહુ કરી છે. પ્રેમાનંદ ગાવે ત્યારે હરિ આવે આગે આગે, બોલો. અને કીર્તન ભક્તિ કરાવી છે બહુ, એકલાય બહુ કરી છે. કીર્તનની રચનાઓ સંતોને આજ્ઞા આપી આપીને કરાવી. ચાતુર્માસ બેસે, અષાઢ સુધી એકાદશી હોય અને દેવપોટી એકાદશી દિવસે દરબારમાં સભા થાય, સાધુ સંતો આવે. મહારાજ કે ગંગ્યા કવિઓ લ્યો આજથી નિયમ, રોજ આઠ પદ કરીને કે ચાર પદ કર્યા પછી જમવું. એમ પદ રચના કરાવી, લોકોને ભાવતા ઢાળ તાલમાં કરાવી. લગ્ન ગીતોના ઢાળ પકડીને મહારાજે છે ને ધોળમાં બીજા ત્રીજામાં પદરચના કરાવી કે તાકે જલ્દી માળાને ગળે ઉતરી જાય, ચડી જાય. મોટાના આશય મોટા, એને નાના નો સમજે. અપાર પદરચના આવી કરાવીશ. બોલો આપણે હે નાથ કેસઠ હવને લોકપ્રિય આમ સડી જાય એવી તમે જુઓ તો ખરા. ઘણા મને કહે છે કે પિક્ચરના રાગ હું કામ, મેં તને નહીં સમજાય. ભજન કર ભાઈ, અમારે તો જીવના ભલાનું તાન છે. અમારા તાનને સમજે નહીં એનું કરવું હું. કીર્તનની રચનાઓ સંતોને આજ્ઞા આપી આપીને કરાવી ભાઈ ભાઈ. અને સંતોએ ભગવાનની આવી આજ્ઞાને માથે ચડાવી ચડાવીને બહુ પદો બનાવ્યા, બહુ પદો બનાવ્યા આપણા ભલા માટે. અનેક હારા હારા રાગ તાલોમાં કીર્તનો રચ્યા. અને આજ તો આધુનિક ટેકનોલોજીના કારણે તેના રાગ તાલ પણ આપણે જાણીએ છીએ. કેટલાય પદોને ગાય ગાયને સીડી વીસીડીને બહાર પાડી દીધા, આપણને ખબર પડી ગઈ કે આમ ગવાય. પહેલાંથી ક્યાં ખબર હતી? તો બોલો હવે શા માટે તેનો લાભ ન લેવો? કીર્તન ભક્તિ તો સર્વ ભગવત ભક્તોએ રાત દિવસ, રાત દિવસ જ્યારે સમય મળે ત્યારે કરવી જોઈએ. એમાં સમૂહમાં કરેલા કીર્તન ભક્તિનું આગવું વિશિષ્ટ ફળ છે. એમાંય વાજિંત્ર સાથે કરેલા કીર્તનનું બળતો રજોગુણને આમ તમોગુણ હોય ને એને બાળી નાખે ને જીવને પાવન કરી નાખે એવું છે. આ વાજા બાજાનો મહિમા ઘણો છે. કારણ કે આમાં છે ને રજોગુણી માણાને સારું લાગવાથી બેહે, અને કીર્તન ભક્તિમાં બેઠો એટલે એના એ પાપ વયા જાય. મોટો ફાયદો આ છે. શ્રીજી મહારાજે તો સંતો અને ગવૈયા એવા તૈયાર કર્યા હતા, રાજા મહારાજાઓને રજવાડોમાં મહારાજ સંતો પાસે કીર્તન ભક્તિ કરાવતા. મોટાભાગના દરબારો મહારાજ જયારે જાય ને ત્યારે એમ કહેતા, તમારા સંતો બહુ સારું ગાય છે, ગાવણું રાખો. એ ગોંડલના અઠી છે ને બીજા ને ત્રીજાનો મહારાજને ખાસ કહેતા, કીર્તન ભક્તિ થવા દો, એમાં એને મજા આવતી. એ વાતું બાતું બહુ રસ નહીં, પણ કીર્તન ભક્તિ દ્વારા એ મહારાજે કંઈક રજોગુણીના કલ્યાણ કર્યા. બોલો તમોગુણીના તમોગુણ ટાળ્યા. આમ વાત છે. પછી એમ સત્વગુણી થયા, પછી વળી કથાના રસ પાયા, અને એમાંથી પાછા બ્રહ્મરૂપ કર્યા. લ્યો કહો. અરે આમ કંઈક જીવને ધામ ભેગા કર્યા, હવે આપણો વારો આવ્યો છે. જવું છે ને ધામમાં તો સારું. પેલા જગમોહન મોદી એમ કે છે કે ઉત્સવના દિવસે તો વાજિંત્રો સહિત કીર્તન ગાવા અને વાજિંત્રોથી ધૂન કીર્તનની રમઝટ સાથે ઉત્સવ ઉજવવા. કીર્તન તો સમૂહમાં સારી રીતે ગવાય તો જ પાછું સારું લાગે, માટે જરાક આમ સારી રીતે ગાવું. કીર્તન સુંદર મધુર રાગે તાલબદ્ધ ગાવું જોઈએ. બેસવરા કે બે તાલ રાગડા કાઢીને અથવા તો ઢોલક કે પખાજ પર ઠોકા ઠોક કરીને ઘોંઘાટ કરી મૂકીએ, એક કીર્તન ભક્તિ ન કહેવાય. કે સમજે ઘણી જગ્યાએ તો શું હોય, હું ગાય છે ને હું કાંઈ નહીં ને નકરું દેહ ચારી હું દેહ, આપણને એમ થાય હું છે એલ્યા પણ આ ગાનારાનો તો કાંઈ અવાજ જ ન મળે, નકરા ઢોલકાન મંજીરા બઘડાઠી બોલાવતા હોય. સમજ્યા? બે ચાર રકે બી સા પી ગયા હોય ને પછી ખબર નહીં હું પી ગયા હોય, કોટો સડી ગયો હોય ને બહ બહાટી બોલાવતા. એ આ ભાઈ કહે છે કે એવું ન કરવું ભાઈ સાહેબ, મધુર રાગે તાલ સુરમાં ગાવું તો બધાને મજા આવે. કાંઈક શબ્દો સંભળાય સમજાય તો રસ બહુ આવે. હવે આ શ્લોકનો વિશેષ વિવેક કહી દઉં. આમ હવારથી હાંજ સુધીનો ભગવાન સ્વામિનારાયણે નામ સ્મરણથી માંડીને સંકીર્તન સુધીનો આખા દિવસનો ક્રમ શિક્ષાપત્રીમાં લખ્યો. એ અહીં પૂરો થયો. આખો દિવસ તો સંસાર વ્યવહારની ઘટમાળમાં વહી જાય છે, પણ પછી જ્યારે હાંજે મંદિરે જઈએ ત્યારે બધી ઘટમાળમાંથી મનને નિવૃત્ત કરીને ભગવત ભજનમાં જ લગાડી દેવું જોઈએ. હવારે કે સાંજે મંદિરમાં ગયા પછી સંસાર વ્યવહારની વાતો કદી ન કરવી. ઘણા ડોહા ડોહીઓને એવી ભૂંડી ભૂખ ટેવો હોય ને મંદિરમાં બેઠા બેઠા પાછો આખો મલક મંદિરમાં લઈ આવે. એવી ગામ વાતું કરે ને, બીજાને ભજન કરવા ન દે. એવા બધાને મારી વિનંતી છે, મંદિરમાં પગ મૂક્યા પછી જગતની વ્યવહારની ગામની બીજી ત્રીજી કોઈ વાત કરવી નહીં. મંદિરમાંથી નીહર્યા પછી તમે તમારે જે તમે કરતા હોય કરો, એની કાંઈ ના નથી. કેમ છે, મંદિરમાં બીજા બધા આવ્યા હોય અને શાંતિથી માળા પહેરવી હોય, ધ્યાન કથા વાર્તા કીર્તન કરતા હોય, તમે બધી કુટ કુટ કરો. અને હું તો કહું, સંપ્રદાયના બીજા ત્રીજા ડખાઓ નહીં, ન્યા બહુ ભગવાનની આગળ કે ત્યાં ન કાઢવા, એમ સારું નહીં. ઘણાને એમાં ભવા જ બહુ આવે. હું નથી વાત કરતો કે ભાઈ પુણ્યમ ભરતા હતા, તે પુણ્યમે જઈને આવે ને એટલે બીજા બધા મળે. શું થયું ત્યાં, ચૂંટણીમાં કેમ થયું, કોણ આવ્યું, હો બોલો ભાઈ પદીક્ષા ફરે તો વાહે વાહે જાય, જે એવા પુણ્યમે કેમ થયું. આવું બધું જીવને આવા બધા રસ બહુ હોય.
કાર્યાસ્તસ્ય કથા વાર્તા સવ્યાશ્ચ પરમાદરાત્,
કાર્યાસ્તસ્ય કથા વાર્તા સવ્યાશ્ચ પરમાદરાત્,
પવિત્ર સહિતમ કાર્યમ,
પવિત્ર સહિતમ કાર્યમ,
પવિત્ર સહિતમ કાર્યમ,
પવિત્ર સહિતમ કાર્યમ.
કૃષ્ણ કીર્તન મોત્સવે,
ભાઈ
કૃષ્ણ કીર્તન મોત્સવે,
કૃષ્ણ કીર્તન મોત્સવે,
કાર્યાસ્તસ્ય કથા વાર્તા શ્રવ્યાશ્ચ પરમાદરાત્,
કાર્યાસ્તસ્ય કથા.
આ રીતે 64મો શ્લોક પૂરો થયો, હવે 65મો આવ્યો.
પ્રત્યહં કાર્યમિત્થમ હિ સર્વૈરપિ મદાશ્રિતૈઃ,
પ્રત્યહં કાર્યમિત્થમ હિ સર્વૈરપિ મદાશ્રિતૈઃ,
પ્રત્યહં કાર્યમિત્થમ હિ સર્વૈરપિ મદાશ્રિતૈઃ,
પ્રત્યહં કાર્યમિત્થમ હિ સર્વૈરપિ મદાશ્રિતૈઃ.
સંસ્કૃત પ્રાકૃત ગ્રંથાભ્યાસ,
સંસ્કૃત પ્રાકૃત ગ્રંથાભ્યાસ,
સંસ્કૃત પ્રાકૃત ગ્રંથ,
સંસ્કૃત પ્રાકૃત ગ્રંથ,
વ્યાસ્ચાપિ યથામતિ, વ્યાસ્ચાપિ યથામતિ, વ્યાસ્ચાપિ યથામતિ,
વ્યાસ્ચાપિ યથામતિ.
અને અમારા આશ્રિત જે સર્વ સત્સંગી, તેમણે જે પ્રકારે પૂર્વે કહ્યું એ પ્રકારે કરીને નિત્ય પ્રત્ય કરવું, અને સંસ્કૃત અને પ્રાકૃત એવા જે સદગ્રંથ તેમનો અભ્યાસ પણ પોતાની બુદ્ધિને અનુસારે લેવા, બધાને આજ્ઞા કરી સંતો ગ્રસ્ત બધાને. હા, આ શ્લોકમાં બે આજ્ઞા. એક, સત્સંગીઓએ ઉપરોક્ત 14 શ્લોકમાં કહ્યું તે પ્રમાણે પૂજા પાઠાદિક નિત્ય કરવું, 14 શ્લોકમાં અને બે હોળમાં. અને બીજી આજ્ઞા કે સંસ્કૃત અથવા પ્રાકૃત ગ્રંથોનો અભ્યાસ પોતાની બુદ્ધિ પ્રમાણે નિત્ય કરવો. મુક્તાનંદ સ્વામી કહ્યું,
અરુજો મોર સત્સંગી પ્રવીના, તેનકુ પ્રથમ જો કહી દીના, તેહી પ્રકાર સે તત્પર હોય, ત્યું નિત્ય પ્રતિ કરના સબ કોઈ, સંસ્કૃત પ્રાકૃત ગ્રંથ હે જો એવું, તિનકો દ્રઢ અભ્યાસ હે તે હું, નિજ બુદ્ધિ અનુસાર સે કરના, તિન મે સબ હિ પ્રમાદ પર હરના, તિન મે સબ હિ પ્રમાદ પર હરના.
પ્રત્યહં તુ પ્રબોધવ્યમ, આ શિક્ષાપત્રીનો 49મો શ્લોક છે. ત્યાંથી લઈને કાર્યાસ્તસ્ય કથા વાર્તા આ 64મા શ્લોક સુધી 16 શ્લોકમાં મહારાજે દિનચર્યા બતાવી આપણી બધી. સવારના ઉઠીને વિધાય કૃષ્ણ સ્મરણમ, ભગવાનની સ્મૃતિથી શરૂઆત કરવી, અને હાંજે કથા વાર્તાસ્તસ્ય સાંભળી સદગ્રંથના વાંચનથી દિવસ પૂરો થાય, આ સત્સંગીની દિનચર્યા છે. મહારાજે કૃપા કરીને વ્યવસ્થિત ક્રમમાં લખી દીધી અને કહ્યું બધા આ રીતે કરું. કેટલી દયા, કેવી કરુણા, કેવી મહેરબાની વાલાજીની, બોલો. શું આપણે આપી દીધું છે તો આપણને આવું બધું શીખવાડે છે. તારે પછી સર્વૈરપી મદાશ્રિતૈઃ પુરુષૈઃ પ્રત્યહં પ્રતિદિનં કાર્યં કર્તવ્યં, એટલે કે બધાય મારા આશ્રિત પુરુષોએ રોજે રોજ આ બધું કરવું. શ્લોકમાં સર્વે પોતાના આશ્રિતોએ આ નિત્યવિધિ કરવો એમ કહ્યું છે. અર્થાત બીજા કોઈ કરે ન કરે, પરંતુ હરિભક્ત એવા મારા આશ્રિત ભાઈઓ બહેનો તો સ્નાન પૂજા પાઠાદિક બધું કરે, ફરજિયાત કરે, એમ પરમાત્માનું કહેવાનું થાય છે. આ રીતે પહેલી આજ્ઞાની વ્યાખ્યા થઈ ગઈ. હવે આજ્ઞા ટુ, સંસ્કૃત અથવા પ્રાકૃત ગ્રંથોનો અભ્યાસ પોતાની બુદ્ધિ પ્રમાણે નિત્ય કરવો. સંસ્કૃત પ્રાકૃત ગ્રંથાભ્યાસ ચાપી યથામતી. સતાનુ સ્વામી કહ્યું, સંસ્કૃતાહ એટલે દેવભાષા શબ્દ રચિતા ગ્રંથાહ. સંસ્કૃત શાસ્ત્ર એટલે કે દેવ ભાષામાં એટલે કે સંસ્કૃત ભાષામાં જે રચાયેલા શાસ્ત્રો હોય એને સંસ્કૃતમાં શાસ્ત્ર કહેવાય. પ્રાકૃતા ગ્રંથાહ એટલે તો કે લૌકિક ભાષા શબ્દ રચિતા ગ્રંથાહ પ્રાકૃત ગ્રંથ કહેવાય, લોકભાષામાં રચાયેલા શાસ્ત્રો. તેષામ અભ્યાસ, અભ્યાસ એટલે શું? તો કે મુહુહ આલોચનમ, વારંવાર એનું આલોચન કરવું, મનન કરવું, વિચાર કરવો, આવૃત્તિ કરવી, વાંચ વાંચ કરવું, એને અભ્યાસ કહેવાય. એમાં તારણ કાઢવાનું. યથામતિ સ્વસ્વ બુદ્ધિ અનુસારણ, પોતપોતાની બુદ્ધિ અનુસારણે પ્રત્યહમ કર્તવ્યમ, એટલે કે રોજ, સાશવારે નહીં, એકાદશી થી એકાદશી નહીં, ધનુર્માસથી ધનુર્માસ નહીં, શ્રાવણમાંથી શ્રાવણમાં નહીં, રોજ બારે મહિના 365 દિવસ શાસ્ત્ર રાખવું. આવું બોલે આ શ્રીજી મહારાજનો આગ્રહ છે. ત્યાગી ગુહી બધાને માટે આગ્રહ છે. તસ્યવ ધર્માધર્મ સ્વરૂપ જ્ઞાન મૂલત્વાતિથિ ભાવ. ભાઈ શું કામ ભગવાન આટલો બધો આગ્રહ છે? શું ભગવાનને પણ આ બધી માથાકૂટની જરૂર છે? શા માટે આપણને આવી બધી ભી માર્યા કરે છે? એટલે આ ભાઈ ખબર તને પડે છે? આ શાસ્ત્રનો અભ્યાસ કરવાથી ધર્મ અધર્મના સ્વરૂપનું જ્ઞાન થશે. આ એનું મૂળ છે, આમાંથી જ બધું સમજાય. માટે ભગવાન ભી મારે છે કે આ કરજો. પશુતુલ્ય નરોજ્ઞેય શસ્ત્રાસ્ત્રાભ્યાસનમ વિના. અને મનુસ્મૃતિમાં કહ્યું છે કે ભગવાનના આવા રૂડા શાસ્ત્રનો અભ્યાસ કર્યા વિના માણા પશુતુલ્ય. આપણને પશુની પંક્તિ મુકાવીને માનવમાં લેવા માટે ભગવાન પ્રેશર કરે છે શાસ્ત્રાભ્યાસનો. અરે ભગવાન સ્વામિનારાયણે શિક્ષાપત્રી લખી એમાં 5 વાર વાત કરી. આ શિક્ષાપત્રીમાં કેટલી વાર? પહેલા 36મા શ્લોકમાં પાઠની આ ધીત વિદ્યા, કે પોતે જે વિદ્યા ભણ્યા હોય બીજાને ભણાવી. આ અભ્યાસની વાત કરી કે નહીં? 5 વાર અભ્યાસની વાત કરીશ. આપણે હા અભ્યાસને ગૌણ માની લઈએ અને કાંઈ શાસ્ત્રાભ્યાસ ન કરીએ તે ના ચાલે. સત્સંગીએ બધાએ ભક્ત ચિંતામણી વાંચેલી હોવી જોઈએ, બે મોટા સંતની વાતો વાંચેલી હોવી જોઈએ, સત્સંગી જીવન ગ્રંથ એણે વાંચી લીધો હોવો જોઈએ, વટનામત તો રોજ વાંચવું જોઈએ, હલ્લામત વાંચેલું હોવું જોઈએ, આવું બધું સત્સંગીએ વાંચેલું હોવું જોઈએ, આનો બધાનો અભ્યાસ કરેલો હોવો જોઈએ, તો જ સાચો સત્સંગી કહેવાય. એક શાસ્ત્ર રેડિયો નહીં મોટો હરિભગત થઈને રખડ્યા કરે. 36મો શ્લોક પાઠની આધિત વિદ્યા. પછી 65મો શ્લોક આપણે અત્યારે ચાલે છે સંસ્કૃત પ્રાકૃત ગ્રંથાભ્યાસ. અને પછી 129મો શ્લોક કર્તવ્ય શસ્ત્રાસ્ત્રાભ્યાસ, શસ્ત્રાસ્ત્રનો અભ્યાસ કરવો. અને 132મો શ્લોક સંસ્થાપ્ય વિપ્રમ વિદ્વાંસમ, વિપ્ર વિદ્વાન રાખી પાઠશાળ રાખી શસ્ત્રાસ્ત્રનો અભ્યાસ કરવો કરાવો. અને 185મો શ્લોક અભ્યાસો વેદ શાસ્ત્રાણામ, બ્રહ્મચારી સાધુને આમ કીધું. માટે હવે આનાથી કેટલું વજન દેવાય? જગમોહન મોદી કે મારો કોઈ પણ આશ્રિત સ્ત્રી કે પુરુષ ગ્રસ્ત કે ત્યાગી સવર્ણ કે શુદ્ર અભણ ન રહે એ શ્રીજી મહારાજનો હેતુ છે. આ આજ્ઞાનો હેતુ ભાઈ ભગવાનને દિલમાં એમ છે કે મારો એક આશ્રિત અભણિયો ન રહેવો જોઈએ. દરેકે પોતાની બુદ્ધિ અનુસાર સંસ્કૃત કે પ્રાકૃત ગ્રંથોનો અભ્યાસ કરવો. કોઈ અભણિયા કે નહીં સારું. હા, ઓલા ત્રિભુવન દાદા એવું કીધું કે સદવિદ્યા શાસ્ત્ર વિના મળતી નથી, સદવિદ્યા શાસ્ત્ર વિના મળતી નથી. વળી જગતના તમામ વ્યવહારો પણ શાસ્ત્રના જ્ઞાનથી પ્રવર્તેલા છે. માટે તેવા શાસ્ત્રો સત્સંગીઓએ જરૂર ભણવા, વાંચવા, વિચારવા, અભ્યાસ કરવો. ભાઈ સ્ત્રીઓએ પણ અભ્યાસ કરવો જોઈએ. હા, અભણ સ્ત્રી પુરુષોને શાસ્ત્રના રહસ્યો સમજાવવા બહુ કઠણ છે. ભણ્યા હોય એને જઠ સમજાય, હરખું સમજાય, સારું સમજાય, અભણને બહુ તકલીફ છે. માટે ભણો બાપા, ભણો. અભણ લોકો જગતના વ્યવહારમાં પણ જડ જેવા જણાય છે. જગતના વ્યવહારમાં કાંઈ એને ખબર નથી પડતી. અને સંસ્કૃત ભાષા દરેકને ન આવડે એ સ્વાભાવિક છે. એમણે પ્રાકૃત ગ્રંથોનો અભ્યાસ કરવો. હા, ભક્તો ચિંતામાં લીલા મળે. એટલે ગુજરાતી, મરાઠી, હિન્દી, બંગાળી વગેરે હાલ બોલાતી કોઈ પણ ભાષા એને પ્રાકૃત ભાષા કહેવાય. એમણે ભક્ત ચિંતાવણી વટના વધલ્યા મતલબ વિશ્રામ સાગરનું તરંગ આ નંદ સંતોની વાતો વાંચવાનો નિયમ રાખવો રાખવો રાખવો. હવે કોઈ કે સવાલ કરીને કોઈ કે શાસ્ત્ર અભ્યાસ શા માટે ભાઈ સાહેબ? અરે ભાઈ, ગીતામાં ભગવાન શ્રી કૃષ્ણે અર્જુનને કહ્યું કે અર્જુન, કરવા યોગ્ય ને ન કરવા યોગ્યનો નિર્ણય લેવામાં તારા માટે શાસ્ત્ર પ્રમાણ છે. શાસ્ત્ર માટે શાસ્ત્રે જે કર્મો કરવાનું કહ્યું હોય તે જાણીને તારે કર્મ કરવું એ જ યોગ્ય છે. શાસ્ત્રમાંથી જાણવું કે આ કરવા યોગ્ય છે, આ ન કરવા યોગ્ય, માટે શાસ્ત્રનો અભ્યાસ આવ્યો કે ન આવ્યો? શાસ્ત્ર વાંચે નહીં, ભણે નહીં, વિચારે નહીં તો પછી ખબર ક્યાંથી પડશે કે આ કરવા યોગ્ય છે ને આ નથી કરવા યોગ્ય? અર્જુન, માટે શાસ્ત્ર અભ્યાસ રાખજો. મહાભારત શાંતિ પર્વના રાજધર્મમાં કહ્યું કે યથા યથા હિ પુરુષો નિત્યમ શાસ્ત્રમ નિષેવતે તથા તથા વિજાનાતી વિજ્ઞાન મથ રોચતે. અર્થ, જેમ જેમ માણસ નિત્ય શાસ્ત્રનું સેવન કરતો જાય, જેમ જેમ શાસ્ત્ર સેવે, જેમ જેમ વાંચે વિચારે, તેમ તેમ તેને વિશેષ 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 જ્ઞાન થતું જાય અને તે પછી તેને જ્ઞાનમાં અભિરુચિ વધારે વધારે ઉપજે છે. માટે ન સમજાતું હોય ને તો પણ વાંચ વાંચ કરવાથી પછી સમજાવા માંડે. માટે વાંચવાનું છોડવું નહીં ભાઈ. ઘણા બાના કાઢે, મને કાંઈ સમજાતું નથી, પછી મેં મૂકી દીધું. મૂકી દીધું સમજાય? વાંચ બે વાર, ત્રણ વાર, પાંચ વાર, છ વાર સમજાય જાય. અરે અમારે આ બધા ગ્રંથોની કથા કરવાની હોય તો એક વારે ન સમજાય તો બે વાર ને ત્રણ વાર ને ઓલો કોષ ને ઓલો પુસ્તક ને ઓલ્યા પૂછીને આમ બધું સમજીને અભ્યાસ કરીને મરડા બંધ હરકું કરીને આવીએ છીએ. એમનામ થાય છે અને તમારે બધાને એમનામ પીડ્યું પીડ્યું સમજી જવું છે એમને. કાહટી ક્રિયા વગેરે કાંઈ મળે નહીં. શું કરવાનું? કાહટી, કાંઠિયાવાળી કંપનીનો શબ્દ છે. માટે વાંચવાનું છોડવું નહીં. છેવટે તો ભગવાન દયા લાવીને સમજાવશે. તો ઓલા ગ્વાલિયર દેશમાં ગોવિંદરામ વગેરે બધા હરિભગત હતા. હિન્દુસ્તાનમાં ગ્વાલિયર શહેરમાં બહુ સારા ભગત હતા. ગોવિંદરામ નાપિત હતા. ત્યાં મંદિરમાં શ્રીજી મહારાજ તથા રાધાકૃષ્ણ દેવની મૂર્તિઓ થાપેલી છે. તેની સંધ્યા આરતી ધૂન થૂતી કરે પછી ગોવિંદરામ મુક્તાનંદ સ્વામી કૃત વિવેક ચિંતામણીની કથા વાંચે. નારાયણ પ્રસાદ વગેરે થોડા હરિભગત સાંભળવા બે. આ બધા હિન્દુસ્તાની. સ્વામી મુક્તાનંદજીનો ગ્રંથ પણ હિન્દીમાં છે, વિવેક ચિંતામણી, આપણે કથા કરેલી છે. બધા વાંચે, શ્રોતા કે વક્તા, કોઈને કાંઈ સમજાય નહીં. સત્તા શ્રદ્ધા રાખીને વાંચ્યા કરે, ખબર પડે નહીં, સમજાય નહીં તો વાંચ્યા કરે. પછી એમનો આવો પ્રેમ ને શ્રદ્ધા જોઈ ભગવાન સ્વામિનારાયણને દઈ આવી. એક દી હાજર બધા બેઠા બેઠા કથા કરતા હતા ને મહારાજ ને મુક્તાનંદ સ્વામી બે ત્યાં પ્રગટ થયા. જોયું તમે? હા, ભક્તો આનંદમાં આવી ગયા. હે મહારાજ આવ્યા, મુક્તાનંદ સ્વામી આવ્યા. તરત જ મહારાજ ને મુક્તાનંદ સ્વામીને બેહાડવા માટે સિંહાસનમાં ગાલીચો નાખી દીધો. હા, પછી મહારાજ ત્યાં સિંહાસન પાસે બેઠા અને સ્વામી સહિત પછી કહે છે કે લ્યો હાલો, હું હું નથી સમજાતું. પછી તો ભાઈ મુક્તાનંદ સ્વામી વિવેક ચિંતામણી હાથમાં લીધી હો અને એના અર્થ સમજાવવા માંડ્યા અને મહારાજે સમજાવ્યા. બેય જે કાંઈ નહોતું સમજાતું ને બધું સમજાવી દીધું અને પછી અદૃશ્ય થઈ ગયા. આવું ગ્વાલિયરમાં બન્યું હતું. માટે ન સમજાતું હોય તોય વાંચ વાંચ કરીએ તો ક્યારેક આવો લાભ થઈ જાય. સત્સંગી જીવનમાં એમ કહ્યું, નિર્ગુણ્ય સ્થિતિ માપી આપી ન સત્શાસ્ત્રાણી સંત્યજત, સદગ્રંથ વર્જનાત સિદ્ધા અપી જાડ્યમ વ્રજંતિયત. અરે ભાઈ, તમે નિર્ગુણ સ્થિતિને પામી ગયા હો, આમ આત્મરૂપને ભ્રમરૂપ થઈ ગયા હો, તોય મહેરબાની કરીને સદશાસ્ત્રનો અભ્યાસને કથા વાર્તા સંસમાગમ મૂકશો નહીં. કેમ જે સદગ્રંથ વર્જનાત સદશાસ્ત્રને કથા વાર્તાને છોડવાથી સિદ્ધા આપી જાડ્યમ વ્રજંતિ, સિદ્ધ થઈ ગયા હોય ને એ જળ જેવા થઈ જાય. માટે મહેરબાની રાખજો. વિદુર ચાહ અવિદ્ય પુરુષ સોચ્ય હિ. અને વિદુરજીએ એમ કીધું કે જે શાસ્ત્રનો અભ્યાસ નથી કરતો એ માણસ શોક કરવાને પાત્ર છે. અરે એનું તો રોવો તમે. હો, માટે આમ ઘણા લોકો કહે છે હારા પુસ્તકો તો બાપા જ્ઞાનની પરબ છે, પરબ. આજકાલ લાઇબ્રેરીનો મહિમા બહુ જગ્યાએ લાઇબ્રેરીઓ થાય છે અને બહુ બાર હારા હારા પુસ્તકો વસાવે છે અને બહુ લોકો હવે વાંચવાનો મહિમા સમજ્યા છે. જે લોકોને શાસ્ત્ર વાંચનનો અભ્યાસ હોય એની માણસની બુદ્ધિ બહુ સચેત થઈ જાય, બહુ જ્ઞાન થઈ જાય, એને બહુ સુખ આવે, એ કેટલાયનો માર્ગદર્શક બને, એને આધારે કેટલાય માણસ દુનિયામાં સુખી થાય. માટે શાસ્ત્ર અભ્યાસ તો રાખવો જોઈએ ભાઈ. સુભાષિતમાં એમ કહ્યું છે કે મનની શાંતિ માટે ચારે દિશામાં ફરી વળો, પણ એક ખૂણામાં બેસી કોઈ સારું પુસ્તક વાંચવાથી તમને જે શાંતિ મળશે તે બીજે ક્યાંયથી મળવાની નથી. રખડો હોય તો રખડો દુનિયા કે, સારું પુસ્તક પકડો યાર. ગાંધીજી એવું કહેતા, સારું પુસ્તક મન માટે સદા સાબુનું કામ કરે છે. સારું પુસ્તક મન માટે સદા સાબુનું કામ કરે છે. જેમ સાબુ દેવાથી કપડાં ધોવાઈ જાય, એમ સારું પુસ્તક વાંચવાથી મન ધોવાઈ જાય. અરે વિન્ટરવર્થ ડિયાન નામના કોઈ ચિંતકે એમ કહ્યું કે તમે પુસ્તક પસંદ કરો છો ત્યારે એક પુસ્તક નહીં પણ એક સારા મિત્રને પસંદ કરતા હો છો, તમને ખબર હોય કે ન હોય. માટે પુસ્તક પસંદ કરતી વખતે ખ્યાલ રાખજો કે તમે એક તમારો મિત્ર પસંદ કરો છો, એટલે હારામારું પુસ્તક પસંદ કરજો ભાઈ, ગમે તેવું વાંચતા નહીં. હા, સ્ટોલસ્ટોય બહુ મોટા ચિંતક જેની વાર્તાઓથી ગાંધીજી અતિ પ્રભાવિત થયેલા, એ સ્ટોલસ્ટોય એવું કીધું કે અશ્લીલ પુસ્તકો વાંચવાથી ઝેર પીવા બરોબર છે. અશ્લીલ પુસ્તકો ઘરમાં ગાલવાની, લાવવાની, વાંચવાની ક્યાંય, છોકરા બકરા જુવાનિયા બાયુ ભાઈ કોઈક લેવા હોય તો તરત હળગાવી દેવા, ઘટણાએ કરી નાખે. આ ઝેર પીવા જેવું કીધું જુઓ, અરે એમાંથી કેટલા બળી ગયા, મરી ગયા, હડી ગયા, બગડી ગયા. લોકમાન્ય તિલક એમ કહેતા હતા કે હું નરકમાં પણ સારા પુસ્તકોનું સ્વાગત કરીશ. લોકમાન્ય તિલક, નરકમાં પણ હું સારા પુસ્તકોનું સ્વાગત કરીશ, કારણ કે તેનામાં એટલી તાકાત છે, એટલી તાકાત છે કે એ પુસ્તક જ્યાં હશે ત્યાં આપોઆપ સ્વર્ગ બની જશે. સદગ્રંથ ને સારા પુસ્તકનો મહિમા તો જોવા મોટા માણસોને આપણને જ નથી કહે. સુદર્શન એમ કે છે, સ્વાધ્યાય દ્વારા આત્મવિકાસ કરવાનું મોટું સાધન પુસ્તક છે. મોટું સાધન પુસ્તક, પુસ્તક હોય તો સ્વાધ્યાય થાય અને એમાંથી આત્મવિકાસ થાય, પુસ્તક વિના તો વિનાશ જ થાય. આ તમને કીધું, જે કોઈની સંસ્કૃતિ હાલ દેખાય છે ને ટકી રહી છે એનું કારણ પણ પુસ્તક છે. ભારતીય સંસ્કૃતિનો નાશ કરવો હોય તો ભારતીય બધા પુસ્તકોને ભેગા કરીને બાળી દો એટલે ભારતની સંસ્કૃતિ જડમૂળમાંથી નાશ પામે. બોલો, પુસ્તકની કોઈ સામાન્ય વાત નથી. માટે પુસ્તક રાખવા, વાંચવા, વિચારવા, દરેક સત્સંગીને ઘરે 2, 5, 10, 15, 50 હો પુસ્તકનો કબાટ હોવો જોઈએ. તો અરે ભાઈ, આ પુસ્તક તો એવા મહત્વના છે, તમે વાંચો ને દર્શન કરો તો તમારું દિલ છે ને ભગવાન તરફ વળે. પુસ્તકની હાજરીથી તમારા ઘરમાંથી અમુક અનુષ્ટ તત્વો ભાગી જાય. વાત આમ છે. માટે પુસ્તકનો અભ્યાસ કરવો. પ્રત્યહમ કાર્યમ મિથમ હિ સર્વેરપી મદાશિતે હિ સંસ્કૃત પ્રાકૃત ગ્રંથાભ્યાસ્ચાપી યથામતિ. આમાં 65માં શ્લોકની કથાની સાથે આજની રવિ સભાની કથા અહીંયા પૂર્ણ કરીએ છીએ. સહજાનંદ સ્વામી મહારાજ, સ્વામિનારાયણ ભગવાન.